काले पर धर्म अधर्म आकाश ने काल ने कोई पर द्रव्य नो संबंध नहीं अनादित्य पर द्रव्य ना संबंध थी रहित छे माटे एना आकार ने स्वभाव व्यंजन पर्याय कहेवामां आवे छे। ई सिवाय सिद्ध भगवान छे एने पण हवे पर द्रव्य नो संबंध रहित छे माटे एना आकार ने पण स्वभाव व्यंजन पर्याय कहेवामां आवे छे। अने एक परमाणु जे छे ए पण स्वतंत्र अने शुद्ध छे माटे एना आकार ने पण स्वभाव व्यंजन पर्याय कहेवामां आवे छे। ई परमाणु जयारे स्कंद थाय छे ત્યારે એને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે। અને મનુષ્ય દેવ અને પિનિકને નારકની અવસ્થા હોય ત્યારે એ સંસાર અવસ્થા જીવને પર નિમિત્તનો સંબંધ છે, કેમ કે મનુષ્ય દેવ પિનિકને નારક એવી રીતે ઓળખાણો માટે ત્યાં એને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે। એવી જ રીતે આત્મામાં અનંત ગુણ છે, ધર્મ અધર્મ આકાશ કાળમાં પણ અનંત ગુણ છે અને પૂતગળમાં પણ અનંત ગુણ છે। ધર્મ અધર્મ આકાશ કાળ તો અનાદિથી શુદ્ધ જ છે, એનું તો દ્રવ્ય પણ પારિણામિક ભાવે છે, એના ગુણો પણ પારિણામિક ભાવે શુદ્ધ છે અને એની કારણસૂત પર્યાય પણ શુદ્ધ ત્રિકાળ છે અને એની જે વ્યક્ત પર્યાય પ્રગટ પર્યાય ઉત્પાદ વ્યયવાળી પર્યાય એ પણ એ ધારા પ્રવાહે અનાદિની શુદ્ધ જ છે, કેમ કે ધર્મ અધર્મ આકાશ અને કાળ એ સ્વભાવ વ્યંજન અને સ્વભાવ અર્થવાળા છે, એની ગુણની પર્યાયો પણ શુદ્ધ છે। જેવું દ્રવ્ય પારિણામિક ભાવે છે એવો જ એના ગુણો પણ પારિણામિક ભાવે છે અને એ ગુણોની વર્તતી કારણ શુદ્ધ પર્યાય એકરૂપ ભાવ એનો જે એકરૂપ જેને કહેવાય કારણ શુદ્ધ પર્યાય એ પણ પારિણામિક ભાવે અનાદિની શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે અને એની વ્યક્ત પર્યાય પણ અનાદિ અનંતિકાળ શુદ્ધ છે। હવે વાત રહી દેવ દેવીમાં એક જીવ અને બીજો પૂતગલ, જીવ સંસાર અવસ્થામાં છે મિથ્યાત્વ છે ત્યાં સુધી પર નિમિત્તના સંબંધ સહિત એના ગુણોની પર્યાય હોવાથી એ પર્યાયોને વિભાવ અર્થ કહેવામાં આવે છે। અને પરમાણુ જયારે સ્કંદ થાય ત્યારે એના જે ગુણોનું પરિણામ છે સ્પર્શનું રસનું ગંધનું વર્ણનું કે ભાષા વર્ણના હોય એનું પરિણામને વિભાવ અર્થ કહેવામાં આવે છે। અને જયારે એ કર્મનો ક્ષય થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરે અનંત ધર્મ અનંત ક્ષયિક ભાવ પ્રગટ કરે ત્યારે એનો આ પર્યાય એમને સ્વભાવ અર્થ કહેવામાં આવે છે કે જેને અહીંયા કાર્ય શુદ્ધ પર્યાય કહેવામાં આવ્યું છે। 15મી ગાથામાં જેને કાર્ય શુદ્ધ પર્યાય કહેવામાં આવ્યું છે કે કેવળ જ્ઞાન અનંત દર્શન અનંત સુખ એવા અનંત ક્ષયિક ભાવે જે પ્રગટ થયું છે તેને ક્ષય એને કાર્ય શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે અથવા તો સ્વભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે। અને મિથ્યાત્વ અથવા તો કુમતિ કુશ્રુત કુઓધિ વગેરે જ્ઞાનને વિભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે। આ આપણે ગયા વખતે થોડુંક લીધું હતું, ફરી આ વખતે થોડીક સ્પષ્ટતા કરી, હવે એની પર આપણે આગળ થોડુંક લઈ લઈએ અને પછી આપણે વ્યંજન પર્યાયને લેવાનું છે। હવે જો ગાથામાં પેલા વ્યંજન પર્યાયની વાત કરી છે, તિર્યં છે નારક દેવ નર પર્યાય વૈભાવિક કયા, આમાં આચાર્ય દેવે પ્રથમ લાઈનમાં વ્યંજન પર્યાયની વાત કરી છે અને બીજી લાઈનમાં પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વાભાવિક ભાતી, જો પર્યાય કર્મોપાધિવર્જિત કર્મ ઉપાધિ રહિત પર્યાયો જે કર્મ ઉપાધિ રહિત છે જેની આપણે હમણાં ચર્ચા કરી કે જેમાં પર સંબંધનો અભાવ હોય પર નિમિત્તના સંબંધના અભાવ વાળો હોય પછી આકાર નો હોય કે ગુણ નો હોય એને સ્વભાવ પર્યાય કહેવામાં આવે છે। અને પર નિમિત્તના સંબંધ સહિત નો હોય પછી આકાર નો હોય કે એના ગુણ નો હોય તો એને વિભાવ કહેવામાં આવે છે। આટલું ગાથામાં પેલી વ્યંજન પર્યાયની વાત કરી અને બીજી પર્યાયમાં અર્થ પર્યાયની વાત કરી, પણ ટીકાકાર કર્મ પ્રબોધમોલદારી દેવે સીધી શરૂઆત કરી પેલા અર્થ પર્યાયની, કેમ પેલા અર્થ પર્યાયની શરૂઆત કરી, કેમ કે અનાદિથી ભ્રમણ પર્યાયની ચાલી આવી છે, પર્યાયમાં પોતે જે જ્ઞેયની સાથે તન્મય થઈને જ્ઞેયજ્ઞાન શંકર દોષને લઈને જે અનાદિથી અજ્ઞાન સેવી રહ્યો છે એ અજ્ઞાન ટાળવા માટે આચાર્ય એમ કે છે કે જે આ તારી પર્યાય પ્રગટ છે એનું કારણ તારા સ્વભાવમાં જ છે, ત્રિકાળ છે સદાય છે, તો એનો તો આશ્રય કર, એનો તો વિશ્વાસ કર, એનો તો અવલંબન કર, તો તને આ પર્યાયમાં કાર્ય શુદ્ધતા પ્રગટ થશે અને તારું મિથ્યાત્વ અજ્ઞાન દૂર થશે એમ કરીને અહીંયા શરૂઆત કરે છે। ત્યાં એક શરૂઆત હું આપું છું, સાંભળજો, ત્યાં જો ટીકા આ સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયનું સંક્ષેપ કથન છે, ત્યાં સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયો મધ્યે સ્વભાવ અર્થ ની વાત કરવામાં આવે છે, ત્યાં સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે, કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય. કારણ શુદ્ધ પર્યાય એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, કાર્ય શુદ્ધ પર્યાય એ પર્યાયાર્થિક નયનો વિષય છે. કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ છે, કાર્ય શુદ્ધ પર્યાય નવી થઈ, પેલા નહોતી, એવા જ્ઞાન નહોતું પણ હવે નવું થયું માટે સાદી છે, સાદી છે. પણ હવે એ કેવું છે, ક્યારે હવે ચ્યુત થવાનું નથી, સાદી અનંતકાળ 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 એ હવે એવું ને એવું એવું ને એવું રહેવાનું છે, માટે એને કાર્ય શુદ્ધ પર્યાય ને સાદી અનંત કહેવામાં આવે છે. અને કારણ શુદ્ધ પર્યાયમાં અનાદિ અનંત શબ્દ વાપરો છે, કેમ કે કોઈ નવો નથી, અનાદિનો છે. ભલે અત્યારે મારા જ્ઞાન પ્રગટ વ્યક્તતામાં મને એનો વિશ્વાસ ન હોય, મને એનું જ્ઞાન નથી, પણ છતાં સ્વભાવ એવો ને એવો અત્યારે પણ શુદ્ધપણે પડ્યો છે. જેમ પાણી ઉષ્ણ છે, હવે એને કોઈ ઉષ્ણ જ માની લે અને એના શીતળ સ્વભાવને ન જાણે તો એનું અજ્ઞાન છે. પણ બાકી જે સમયે પાણી અગ્નિના નિમિત્તે ઉષ્ણ છે, એ જ વખતે એનો કારણ સ્વભાવ શીતળ એવો ને એવો એવો ને એવો ટીકાળ પડ્યો છે. એવી જ રીતે અત્યારે વિભાવ પરિણામ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, અધૂરી દશા છે, અને ચાર ગુણમાં પરિભ્રમણ રૂપ દુઃખ છે, છતાં પણ અંદરમાં સ્વભાવ સુખનો દર્શનનો જ્ઞાનનો એવો ને એવો આવરણ, એમાં જરી કઈ ઉણપ નથી આવી, જરી કઈ એમાં મલિનતા નથી આવી, એવો આ ત્રિકાળ નિરાવરણ કારણ સ્વભાવ શ્રેષ્ઠમાં રહેલો છે. એમાં આત્મામાં પણ આ કારણ શુદ્ધ સ્વભાવ અનાદિ અનંત છે, અને કાર્ય શુદ્ધ પર્યાય એ સાદી અનંત છે. એક પર્યાય ભાવ ઉત્પાદ વ્યય વાળો છે, અને કારણ શુદ્ધ પર્યાય એ દ્રવ્ય, એમાં રહેલા અનંત ભાવો અને એની જે અંદરમાં એક પરિણતિ છે, દ્રવ 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 કાયમ તપતી 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 એવી એક દ્રવ 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 એક ધારા છે. એ ધારા અખંડ ધારા છે, અખંડ ધારા ખંડ ખંડ પણ હોતું નથી, અખંડ અખંડ ધારા અનાદિની છે, અનાદિ અનંત છે. એ કાર્ય કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે, અને એ કારણ શુદ્ધ પર્યાય ઉત્પાદ વ્યય વગરની આશ્રયભૂત તત્વ અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અને આશ્રય કરવા લાયક ઉપાધિ છે. આટલી વાત કર્યા પછી હવે પહેલા પેરેગ્રાફમાં એનો કારણ શુદ્ધ પર્યાયનું વર્ણન કરે છે, અને ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં કાર્ય શુદ્ધ પર્યાયનું વર્ણન કરીને પછી ત્રીજા પેરેગ્રાફમાં વ્યંજન પર્યાયની સ્પષ્ટતા કરશે. તો આપણે અહીંયા લઈએ, અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી તો નય નથી લીધો, અહીંયા સહજ શુદ્ધ બધા નિયમસાર ખુલ્લું રાખવું હોય, સામે શાસ્ત્રો રાખવા, નિયમસાર શાસ્ત્રો બધા સામે ખુલ્લા રાખવા, રાખે શાસ્ત્રો સામે હોય તો વિષય સરળ થઈ જાય. એટલા માટે તો જો પાનુ 36 ગાથા 15 એની પહેલી ત્રીજા પેરેગ્રાફની પહેલી લાઈન, અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, જો સહજ શુદ્ધ નિશ્ચય કીધો એટલે કે વસ્તુનો સ્વભાવ નહીં જે છે ને એ તો જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાનમાં એક અંશ છે, એને નિશ્ચય નહીં કહેવાય. અહીંયા નિશ્ચય નહીં ની વાત નથી કરવી, અહીંયા તો સીધા નિશ્ચયની વાત કરવી છે, એટલે કે નિશ્ચય નહીં નો વિષય, શુદ્ધ નહીં નો વિષય. તે કેવો છે, તો કે શુદ્ધ છે. શુદ્ધ હોય તો કેવો હોય, શુદ્ધ કેવું અને મલિનતા કેવી, શુદ્ધ હોય એ ત્રિકાળ નિરાવરણ નિરપેક્ષ અને તુક સ્વયં સિદ્ધ હોય. શુદ્ધ એને જ પરિભાષા મળે, કોઈ વસ્તુ પહેલા ખરાબ હોય અને પછી શુદ્ધ થઈ હોય તો એને શુદ્ધ શબ્દ ન મળે, એ તો પહેલા મિથ્યાત્વ હતું અને પછી સમ્યક થયું તો એને સાદી શબ્દ મળે, નવી શરૂઆત થઈ એમ કહેવાય. પણ આ તો અનાદિ અનંત ની વાત છે. અનાદિ અનંત કેવું, અને પેલા એ મલિન હતો હવે શુદ્ધ થયો એવું એમાં આવે નહીં, એમાં સાદી શબ્દ નો આવે, આદિ શબ્દ નો આવે. અનાદિ અનંત, તો અનાદિ અનંત કાયમ શુદ્ધ જ હોય, અનાદિ અનંત જન્મ મરણ રહિત હોય, ઉત્પાદ વ્યય વગર નો હોય, ત્રિકાળ શુદ્ધ હોય, નિરપેક્ષ હોય, અહેતુક હોય અને કાયમ હોય, ધ્રુવ 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 ભાવે રહેતું હોય. તો એ વાત કરે છે અહીંયા કે અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, જો અનાદિ અનંત શબ્દ આવ્યો કે જેની આદિ નથી અને જેનો અંત નથી, ચાર પ્રકારની અવસ્થા છે. એક તો અનાદિ અનંત, બીજી અનાદિ શાંત, ત્રીજી સાદી શાંત અને ચોથી સાદી અનંત. જેની આદિ પણ નથી અને જેનો અંત નથી એને અનાદિ અનંત કહેવાય. જેમ કે દ્રવ્યના દ્રવ્યો ગુણ અથવા તો સામાન્યપણે પર્યાય, એ બધી કેવી છે, કોઈ પણ દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય વગરનું ન હોય. દ્રવ્ય કાયમ હોય, એનો આદિ પણ ન હોય અંત પણ ન હોય. માટે દ્રવ્ય અનાદિ અનંત, એનો સ્વભાવ પણ કેવો હોય આદિ અને અંત વગરનો, દેહદ એને પણ અનાદિ અનંત કહેવાય, અને પર્યાય વગરનું કોઈ પણ દ્રવ્ય ન હોય. તો ધારાવાહીથી જોવામાં આવે તો ભલે વિકારી કે નિરાકારી, ચાર ધર્મ અધર્મ આકાશ કાળમાં તો શુદ્ધતા જ છે. જીવ અને કુંડલમાં અશુદ્ધતા પણ છે અને શુદ્ધતા પણ પર્યાય વાળા છે. તો એમાં પણ પર્યાય 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 સામાન્યપણે જોવામાં આવે તો એ પણ અનાદિ અનંત છે. એમાં જેની આદિ નથી જેનો અંત નથી એને અનાદિ અનંત કહેવાય. જેનો મિથ્યાત્વ એ અનાદિનું છે પણ પાછું સમ્યક દર્શન થતા એનો અંત થાય છે, માટે એને અનાદિ શાંત કહેવાય. દાખલા તરીકે જ્ઞાનનો ક્ષયક્ષમ છે એ અનાદિનો છે, એવી રીતે અવદૈત ભાવ વિભાવ ભાવ એ અનાદિનું છે, મિથ્યાત્વ એ અનાદિનું છે પણ સમ્યક દર્શન થતા એનો અંત આવે છે, માટે એને અનાદિ શાંત કહેવાય. એટલે કે જેની આદિ નથી પણ જેનો અંત છે એને અનાદિ શાંત કહેવાય. પછી ત્રીજી આવશે સાદી, સાદી શાંત આવશે. સાદી શાંત કોને કહેવાય કે જેની શરૂઆત છે આદિ છે અને અંત છે. જેમ કે મોક્ષ માર્ગ, તો ચોથે ગુણસ્થાને મોક્ષ માર્ગ ની શરૂઆત થઈ, માટે એની આદિ થઈ સાદી થઈ, સાદી સોરી સાદી. અને કેવળ જ્ઞાન પ્રગટ થતા મોક્ષ માર્ગ નો વ્યવહાર મટે છે, માટે સાદી શાંત કહેવાય. અથવા તો સંવર અને નિદ્રા, તો સંવર નિદ્રા કેવા છે, પેલા નહોતા પછી કયા, તો સાદી અને કેવળ જ્ઞાન પ્રગટ થતા સંવર નિદ્રા તત્વ નીકળી જાય છે, સંવર નિદ્રા નો વ્યવહાર મટી જાય છે, માટે તેને સાદી શાંત કહેવામાં આવે છે. અને ક્ષાયિક પર્યાયો કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત ચારિત્ર, એ બધી ક્ષાયિક પર્યાયો છે. એ પહેલા નહોતી પણ શરૂ થઈ, માટે સાદી. પણ હવે કેવી છે કે અનંત કાળ સુધી રહેવાની છે, ક્યારેય એનો હવે અભાવ થવાનો નથી. એવી રીતે આ ચાર ગતિ, તો ચાર ગતિ પણ કેવી છે, કોઈ પણ ગતિમાં કાયમ રહેતો નથી, માટે જે ગતિમાં જાય એ ગતિ નવી થઈ, માટે સાદી. પણ પાછું ત્યાંથી પણ કેટલો વર્ષ રહે, મનુષ્યમાં આવે 100 વર્ષ રહે, પાછું ત્યાંથી મરીને મરમ નરકમાં જાય કે પિરિયંચમાં જાય કે દેવોમાં જાય, તો વળી પાછું ત્યાં નવી પર્યાય થઈ, તો આ પર્યાયનો વ્યય થયો, તો સાદી શાંત. તો આ મનુષ્ય દેવ પિરિયંચ ને નારક જે નીચે વર્ણન કરશે, જો નીચે છે મિત્રોએ તમને બતાવ્યું ત્રીજા પેરેગ્રાફમાં સાદી શાંત લખ્યું છે. જો ત્રીજી લાઈન 9:37 હવે વ્યંજન પર્યાય કહેવામાં આવે છે, ઈ પેરેગ્રાફમાં ત્રીજી લાઈન છે તો સાદી શાંત, એનો અર્થ થયો કે ચારે ચાર ગતિ કેવી છે, નવી થાય છે, પાછું એમાં અમુક સમય રહીએ છીએ અને પાછા બીજી પર્યાયમાં ચાલ્યા જઈએ છીએ. એટલે કોઈ પણ ગતિમાં ટકતા નથી, માટે એ બધી સાદી શાંત છે. એવી જ રીતે એવો જ્ઞાન એ સાદી અનંત છે. સમજો છે, ચાર પર્યાય થઈ, અનાદિ અનંત, અનાદિ શાંત, સાદી શાંત અને સાદી અનંત. એવા જ્ઞાનાદિક ભાવો જે છે એ બધા સાદી અનંત છે. સંવર નિદ્રા મોક્ષ માર્ગ કે આ ચાર ગતિ એ બધા કેવા છે, શાંત છે. મિથ્યાત્વ કેવું છે, અનાદિનું છે પણ અંત થાય છે, માટે અનાદિ શાંત છે. અને કારણ સ્વભાવ કયો, કે કારણ શું પર્યાય કયો, કે દ્રવ્ય સ્વભાવ કયો, કે ધારાવાહી પર્યાય કયો, એ દ્રવ્ય ગુણ પર્યાય કેવા છે, કાયમ હોય હોય હોય, માટે એ અનાદિ અનંત છે. કોઈ દ્રવ્યનો નાશ નથી કે એની ઉત્પત્તિ નથી, એવો એનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એ અનાદિ અનંત છે. એમાં રહે અનંત ગુણો એ પણ અનાદિ અનંત છે. અને એની વ્યક્ત પર્યાય ભલે સંસાર અવસ્થા હોય કે મુક્ત અવસ્થા હોય, પણ સામાન્યપણે જોવામાં આવે, ધારાવાહીથી જોવામાં આવે, તો એ કાયમ પર્યાય વગરનું દ્રવ્ય હોતું જ નથી. એ અપેક્ષાએ પર્યાયો પણ અનાદિ અનંત, સામાન્ય અપેક્ષાએ. વિશેષ અપેક્ષાએ પાછું જોવામાં આવે તો પરમાણુ પરમાણુ પણ છે, સ્કંદરૂપે થાય, અથવા તો અહીંયા મિથ્યાત્વ હોય, મિથ્યાત્વ કરીને મોક્ષ માર્ગ આવે, મોક્ષ માર્ગ કરીને કેવળ જ્ઞાનાદિક ભાવ થાય, અને કેવળ જ્ઞાન પછી સિદ્ધાલયમાં જાય, એમ વિશેષ અપેક્ષા ભિન્ન ભિન્નતા દેખાશે, પણ સામાન્યપણે જોવામાં આવે તો એ પણ અનાદિ અનંત છે. તો અહીંયા જો અનાદિ અનંત કીધો, શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અમૂર્ત. એક દ્રવ્ય તો છે, છ દ્રવ્યમાં એક ઉદ્ગલ દ્રવ્ય મૂર્ત છે, અને જીવ ધર્મ અધર્મ આકાશ અને કાળ આ પાંચ દ્રવ્યો અમૂર્ત છે. અમૂર્ત કીધા એટલે કે એનામાં સ્પર્શ ગંધવાણ નથી, મૂર્ત નથી પણ એનાથી રહિત છે, માટે અમૂર્ત કીધા. પાછા અતિન્દ્રિય સ્વભાવ વાળા, અમૂર્ત તો ધર્મ અધર્મ આકાશ કાળ છે, પણ અહીંયા એને કેવા કીધા છે, અતિન્દ્રિય સ્વભાવ વાળા, એટલે કે જે ઇન્દ્રિયોથી પકડાતા નથી પણ અતિન્દ્રિય જેનો વિષય છે, એટલે કે જે જ્ઞાન દ્વારા પકડાય છે, અથવા તો જે કેવળ જ્ઞાન દ્વારા પકડાય છે, અથવા તો વર્તમાનમાં જ્ઞાન દ્વારા પોતાના જ્ઞાયક સ્વભાવને ઓળખીને અમૂર્ત સ્વભાવને ઓળખી શકાય છે, એ ઇન્દ્રિયોનો વિષય નથી, ઇન્દ્રિયો દ્વારા જાણતા નથી, ઇન્દ્રિયો દ્વારા પકડાતા નથી, માટે એને અતિન્દ્રિય સ્વભાવ વાળા કીધા. અને શુદ્ધ, જો હવે ભાવની વાત કરે છે, આ દ્રવ્યની વાત કરી હતી, શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા, હવે એનો શુદ્ધ એટલે શું, એમાં ભરેલો સ્વભાવ, દ્રવ્ય કેવું છે, અનંત ભાવનો એકરૂપ પિંડ એવું આ દ્રવ્ય છે, દ્રવ્યમાં અનંત ભાવ છે. આપણે કારણ શુદ્ધ પર્યાય આશ્રય લેવો છે એટલે એનું સ્વરૂપ બતાવવું છે ને, એટલે અહીંયા જો એક ભેદ કરીને કીધું, એ સ્વભાવ કેવો છે, એટલે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ છે. આ પોતાનું અંદર સ્વરૂપ કેવું છે, તારું સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન સુખ વીર્ય, તારામાં આ સ્વભાવ કેવો છે, એટલે અનાદિ અનંત છે અને પાછો કેવો છે, શુદ્ધ છે. તું એનો આશ્રય કર કે તને આ જે સુખ બારમાં તું જે શોધે છો, મકાનમાં, બંગલામાં, કારમાં, પરિવારમાં, દુકાન ઓફિસમાં, વ્યવસાયમાં કે શરીરમાં, એમાં જો તું સુખની વાંછા કરે છો, સુખની અભિલાષા કરે છો, પણ એનામાં તો એવું કારણ નથી, એના કારણ સ્વભાવમાં જ એ વસ્તુ નથી, તો તને અહીંયાથી ક્યાંથી મળશે, ત્રણ કામમાં નહીં મળે. અનંત કાળથી તું એની પાછળ ભમે છો, એમાંથી સુખની વાંછા કરે છો, જે મૃગ હરણ હરણ હોય ને, એ પાણી મૃગ જેને કહેવાય, એ આમ વળખા મારે પણ ત્યાં કઈ પાણી ના હોય તો સુરતની પ્રકાશમાં એમ લાગે કે પાણી જેવું દેખાય અને મૃગ એને પાછળ દોડે અને અંતે તરસ્યા તર કરીને મળી જાય. એવી જ રીતે આપણે પણ સુખની વાંછામાં 12-5 ઇન્દ્રિયના વિષયો પાસે અને જઈએ છીએ તો ત્યાંથી સુખ મળતું નથી. અને આચાર્ય કે તારા અંતર તત્વ સ્વરૂપમાં સહજ સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ પરમ વિતરાગ સુખાત્મક, જો આ સુખ તારા સ્વભાવમાં છે, જ્યાં હોય ત્યાંથી આવે ને. ગુરુજી કહેતા હતા ને કે કુવામાં હોય તો જે કુવામાં હોય એ આવે રમાવે, એટલે કે કુવામાં જેવું પાણી હશે એવું જ બહાર આવશે, એમ સ્વભાવમાં જે હશે એ જ સ્વભાવમાંથી વ્યક્ત થશે. આ જાણવાને પણ પરિણામ એ તારા સ્વભાવમાં ટીકાવ કર્યું છે, જ્ઞાન સ્વભાવ એને અનુસરીને આવશે. પણ કઈ ગુરુમાંથી મને જ્ઞાન થશે કે શાસ્ત્રમાંથી મને જ્ઞાન થશે, આ અનાદિનું તારું મિથ્યાત્વ અજ્ઞાન તાર અને તારા જ્ઞાન સ્વભાવનો તું વિશ્વાસ કર કે આજે આ જાણવા દેખવાના પરિણામ છે એ તમારા જ્ઞાન સ્વભાવમાંથી આવશે. એમ કે છે કે અહીંયા શુદ્ધ અંત સ્વરૂપ છે, જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની, જો આપણે સ્વભાવની વાત કરી દ્રવ્ય એમાં અનંત ભાવ એમ કરીને દેહના આદિ અને અંત વગરની વાત કરી, હવે કહે છે કે એવી જે એક પારિણામિક ભાવે રહેલો ધ્રુવ 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 ભાવ, જેમ સમુદ્ર હોય સમુદ્રમાં શુકરકણું એનો ગુણ છે અને સમુદ્ર આખો દ્રવ્ય છે, એના જરાક તમે ઊંડા જશો, જરાક નીચે જશો તો તમને કેવું લાગશે, શાંતિ શાંતિ, એક ધારાએ તમને શાંતિ એક ધારા જેવું દેખાશે. એ સમુદ્ર દ્રવ્ય એનો સ્વભાવ, શુક્લ વગેરે રસ ગંધ વગેરે એનો સ્વભાવ, અને જે એક ધારા સપાટી છે, એક ધારા સપાટી ધ્રુવ ધ્રુવ સમુદ્રની શાંતિ 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 ગંભીર, એ એની કાર્ય કારણ શુદ્ધ પર્યાય છે. તો અહીંયા એ જ વાત કરે છે કે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ એની સાથેની જે પૂજિત, પૂજિત એટલે શું, જેમ આપણે 12માં પૂજિત એટલે શું અર્થ કરીએ, એ પગે લાગવા જેવું છે, વંદન કરવા જેવું છે, નમવા જેવું છે, એ આશ્રયભૂત છે. જેમ 12માં આપણે મંદિરમાં કરીએ છીએ ને પૂજિત, એમ અહીંયા પણ પૂજિતનો અર્થ કરવાનો એ વંદન કરવા યોગ્ય છે, એટલે કે પૂજિત એટલે કે આશ્રય કરવા યોગ્ય, ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય, જેના આશ્રયે મને આ કાર્ય શુદ્ધ પર્યાય એટલે કે કેવળ જ્ઞાનાદિક પર્યાય પ્રગટ થાય છે, એવો જે ભાવ એની જે કાર્ય કારણ શુદ્ધ પર્યાય એને અહીંયા પૂજિત શબ્દ વાપરો, પૂજિત પંચમ ભાવ પરિણતિ. પરિણતિ એટલે કે ઉત્પાદ વ્યય નહીં, શબ્દ પરિણતિ છે, પર્યાય છે, પણ એમાં ઉત્પાદ વ્યય એમ નથી. પણ હમણાં મેં વાત કરી ને કે સમુદ્રની અંદરમાં જરા તમે ઊંડા જશો તો તમને શાંતિ શાંતિ શાંતિ, ઉપર મોકળા આવે છે, ઉપર તમે જશો તો મોજા આમથી આમ અથડાતા હશે, પાણી મેલું દેખાતું હશે એમ અહીંયા પણ વર્તમાન પ્રગટ પર્યાયમાં તમે જોશો ને તો ઉત્પાદ વ્યય હશે, મિથ્યાત્વ હશે, અજ્ઞાન હશે, મલિનતા હશે, પુણ્ય પાપના અશુભાશુભ ભાવ હશે એમ સમુદ્રની ઉત્તર પણ તમે જોશો ને તો મેલું પાણી દેખાશે, એ બધા પુણ્ય પાપના વિકારી ભાવ હશે. પણ તમે જરાક અંદર જોશો તો તમને મેલાશ નહીં દેખાય, શીતળતા દેખાશે, પાછી શાંતિ દેખાશે, એક ધારા દેખાશે એમ અહીંયા પણ આ જે વિભાવ પરિણામો છે એની પાછળ આવો કારણ સુખ સ્વભાવ કર્યો છે, કારણ પરમાત્મા સ્વભાવ કર્યો છે અને એની આ એક ઉચિત પંચમ ભાવ પરિણતિ એટલે કે એની સાથે તન્મય, તન્મય એટલે એકરૂપ ધારા, એક ધારા પ્રવાહે રહેલી ઉત્પાદ વ્યય વગરની દ્રોહ 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 એવા ભાવને પ્રસિદ્ધ કરતી, ધ્રુવ 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 એકરૂપ ભાવને પ્રસિદ્ધ કરતી એટલે કે તન્મયપણે રહેલી પૂજ્ય એટલે કે આદરવા લાયક, પૂજવા લાયક, વંદન કરવા લાયક, ગ્રહણ કરવા લાયક ઉપાદેય એવી પરિણામિક ભાવની પરિણતિ એ કારણ સિદ્ધ પર્યાય છે. એટલે કે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, ઉત્પાદ વ્યય વગરનો છે અને છ દ્રવ્યમાં સામાન્ય છે. તો મને પણ આ મારામાં અત્યારે વિદ્યમાન છે, વિદ્યમાન છે તો હું આશ્રય કરી શકું છું. પ્રગટ પર્યાય આવા કારણ સુખ પર્યાયને લક્ષમાં લે, ધ્યેય બનાવે તો એને પ્રગટ પર્યાયમાં એવી અનાકુળ શાંતિ, અનાકુળ આનંદ ન પ્રગટ થાય, એવું ત્રણ કારણમાં ન બને એની વિભાવ એની એની જે આ વિભાવ પરિણતિ છે ને એ ભ્રમણા કરાવે છે, એ એને ભ્રમ ઉપજાવે છે કે જાણે કે મને બહારથી સુખ આવે છે, બહારથી જ્ઞાન આવે છે. એ આ ભ્રમણા કરવા માટે એમ કે છે કે કારણ સુખ પર્યાય છે એ તો મારી શુદ્ધ શુદ્ધ ની શુદ્ધ છે. હવે આટલો પહેલો પહેલો પેરેગ્રાફ થયો એ કારણ સુધ કર્યા નો થયો. હવે બીજા પેરેગ્રાફમાં એનો આશ્રય કરતા જે દશા પ્રગટ થાય, ક્ષાયિક દશા પ્રગટ થાય, એવો જ્ઞાન પ્રગટ થાય એને કાર્ય શુદ્ધ પર્યાય અથવા તો સ્વભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. એની વાત કરીએ તો જો પૂર્વ કેવો હતો, સ્વભાવ ત્રિકાળ અનાદિ અનંત, આપણે જોઈએ અનાદિ અનંત અહીંયા હું કીધું સાદી અનંત, હમણાં ચોખ્ખો કરી ચાર પ્રકાર છે, અનાદિ અનંત, સાદી અનંત, અનાદિ શાંત અને સાદી શાંત, જેની આદિ નથી અને જેનો અંત નથી એ અનાદિ અનંત, એક વાત થઈ ગઈ. હવે જેની આદિ નથી પણ અંત છે એ અનાદિ શાંત છે અને જેની આદિ પણ છે અંત પણ છે એ સાદી શાંત છે. તો અહીંયા વાત કોણ છે, સાદી અનંત એટલે કે જેની શરૂઆત છે કેવળ જ્ઞાન કેવળ દર્શન એ બધી શરૂઆત થઈ, પર્યાય પ્રગટ થઈ, પહેલા નહોતી, પહેલા તો અજ્ઞાન હતું, અપૂર્ણતા હતી, મલિનતા હતી, આકુળતા હતી, હવે અનાકુળ આનંદની એવી પર્યાય પ્રગટ થઈ કે હવે એનો ક્યારે ક્ષય થવાનો નથી. પૂનમનો ચંદ્ર પ્રગટ થયો, હવે ક્યારેય ક્ષય થવાનો નથી એવી જે ક્ષયિક ભાવ પ્રગટ થયો, ક્ષયિક પર્યાય પ્રગટ થઈ એ પહેલા નહોતી અને થઈ માટે સાદી અને હવે એ કેવી છે કે ત્યારે એનો વ્યય થવાનો, એકવાર સીધો દશા થઈ હવે ફરી ક્યારેય સંસારમાં આવવાનો નથી એને સાદી અનંત કહેવાય. તો સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા. હવે અહીંયા જો ત્યાં હતું સ્વર્ગ જ્ઞાન, સ્વર્ગ દર્શન, સ્વર્ગ ચારિત્ર, સ્વર્ગ પરમ વિતરા સુખાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ એમ હતું. અહીંયા શું કીધું, શુદ્ધ સદભૂત વ્યવહારથી, વ્યવહારતન જીરો તેમને પર્યાય છે, પ્રગટ પર્યાય છે ને, તો પ્રગટ પર્યાય એટલે કે અભેદમાં અભેદ છે ને, અભેદ એક વસ્તુ એમાં ગુણ અને ગુણી એવો જે ભેદ કરવામાં આવે એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ આ વ્યવહાર કેવો છે, આત્મામાં આત્મામાં ભેદ કર્યો ને, આત્મા અભેદ
હેલો
હેલો અતુલભાઈ સંભળાતું નથી.
હા એજ ને મેં એટલે જ કીધું, તો શું કરું, જોડે ફરીથી જોડું
એટલે એ ડ્રોપ થઈ ગયા લાગે છે, પાછા જોડો.
હેલો અતુલભાઈ.
હા બોલો.
હા આવ્યા છે અતુલભાઈ, ચાલુ રાખો.
હા બોલો ને.
હા હા બોલો બોલો.
હા સંભળાતું નતું જરાક એક મિનિટ માટે. હા
અચ્છા બોલો.
હા હા બોલો બોલો.
હા તો જો સાદી અનંત એટલે કે જેની સાદી છે અને જેનો અંત નથી, અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા, શુદ્ધ સદભૂત વ્યવહાર થી, એટલે કે શુદ્ધ એટલે કે નિર્મળ ક્ષાયિક, કેમ કે પેલા હવે અશુદ્ધતા ચડી ગઈ છે પર્યાયમાં, પણ પર્યાય પણ હવે કેવી થઈ ગઈ છે, શુદ્ધ થઈ છે. હવે એનો ક્યારે વ્યય એટલે કે ક્યારે ક્ષય થવાનો નથી, ભલે એક સમય નો, પણ હવે એવી ને એવી એવી ને એવી સાદી અનંત કાળ સુધી રહેવાની છે. અને અને શુદ્ધ કારણ શુદ્ધ પર્યાય ના આશ્રય પ્રગટ થયેલી એ કાર્ય શુદ્ધ પર્યાય છે. માટે શુદ્ધ શબ્દ મૂક્યો, સદભૂત એટલે કે પોતાના પોતાના આત્મામાં આત્મામાં અભેદ કરીને, અભેદમાં ભેદ કર્યો છે પર્યાય નો, એટલો ભેદ કર્યો માટે સદભૂત. અને પર્યાય પોતે વ્યવહાર નહીં નો વિષય હોવાથી, પર્યાયાર્થિક નહીં પોતે પણ વ્યવહાર નહીં નો વિષય હોવાથી, શુદ્ધ સદભૂત વ્યવહાર થી કેવો જ્ઞાન કેવો અપર્યાય છે. ઉત્તાજ વ્યવહારી ઓલું જે હતું એ સ્વભાવ હતો, કારણ શુદ્ધ પર્યાય નહીં હતી. અને આ પર્યાય કેવી છે, ઉત્તાજ વ્યવહાર પર કેવી ઈચ્છા, ક્યારે હવે એનો અંત થવાનો નથી, વિક્ષારી પર્યાય એટલું છે. કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિ, ફળરૂપ ઓલી કેવી હતી, સ્વભાવરૂપ હતી. એવા સ્વભાવનો આશ્રય કરતા જે પ્રગટ થઈ એને ફળ કીધું. કારણ ફળ શબ્દ શું કામ મૂક્યો, અત્યારે છે, અત્યારે આપણને પણ આ કારણ સ્વભાવ પડ્યો છે. તમને મને બધા જ અજ્ઞાની જીવોમાં આ કારણ સ્વભાવ અત્યારે વિદ્યમાન છે, પણ એ પ્રગટ નથી, વ્યક્ત નથી. વ્યક્તતામાં તો અશુદ્ધતા છે, નિત્યાસ્ત છે, અજ્ઞાન છે. અહીંયા ફળ કીધું, ફળ કોને કહેવાય, કે જયારે તમે એવા કારણ સ્વભાવ ને આશ્રયમાં લ્યો, વિશ્વાસમાં લ્યો, એને લક્ષમાં લ્યો, તો એના ફળ જેને કહેવાય એનું ફળ જે છે એ આ કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિ રૂપ અનંત ચતુષ્ટય એક ક્ષાયિક પર્યાયો અથવા તો નિર્મળ પર્યાયો એ એના ફળ રૂપ છે. એટલે એનો અર્થ એમ થયો કે જે આવા કારણ સુખ સ્વભાવને અવલંબન કરશે, કારણ સુખ સ્વભાવનું અવલંબન કરશે, કારણ સુખ સ્વભાવને લક્ષમાં લેશે, એને કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થશે. જો તમે એવા સ્વભાવને લક્ષમાં નહીં લો, વિશ્વાસમાં નહીં લો, પ્રતીકમાં નહીં લો, તો આ કાર્ય શુદ્ધ સ્વભાવ પ્રગટ છે નહીં. એનો અર્થ એમ થયો કે કારણ સ્વભાવ શક્તિરૂપે છે પણ વ્યક્ત નથી. કારણ એવો પ્રશ્ન થાય કે જો શક્તિ રૂપે છે તો વ્યક્ત કેમ નથી, તો કે છે કે એમ નથી, શક્તિ રૂપે છે એવો વિશ્વાસ છે. લીંડી ઉપર ગુરુદેવ શ્રી કહેતા હતા ને, જેમ ગુરુદેવ શ્રી કહેતા હતા કે લીંડી પીપરમાં 64 કોરી તીખાશ છે. પણ એ કેવી રીતે, કે જયારે તમે એ મુજબનો પુરુષાર્થ કરીને એને વ્યક્ત કરશો ત્યારે, એવી રીતે આત્મામાં સ્વભાવ અનંત 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 ગુણોનો પિંડ છે. આપણે મુખ્યતા ચારની લીધી છે, દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યની અને ચારિત્રની, બાકી તો અનંત ગુણો ત્રિકાળ નિરાવરણ નિરપેક્ષ પરંપરાની ભાવે પડ્યા છે. અને એની ધારાવાળી પર્યાય કારણ સુખ પર્યાય પણ ત્રિકાળ નિરાવરણ અનાદિ અનંત છે. પણ એવો જે વિશ્વાસ કરશે, એવી જે પ્રતીત કરશે, એટલે કે વર્તમાન પ્રગટ પર્યાય પોતાના સ્વક્ષેત્રમાં રહીને આવા જ્ઞાયક સ્વભાવનો જ્ઞાયક સ્વભાવને જોઈમાં લે છે, એને કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય. એટલે અહીંયા ફળરૂપ કીધું છે કે ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની, અનંત ચતુષ્ટય સાથે તન્મય. ઓલામાં તન્મય કોને કીધું હતું, કારણ શુદ્ધ પર્યાયને કીધું હતું. અહીંયા તન્મય પણ એ કોને કીધું, કે પરમોત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ, એટલે કે જે દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય જે સ્વભાવ રૂપે હતા, એની વ્યક્તતા એને ક્ષાયિક ભાવ કહેવાય, ક્ષાયિક પર્યાય કહેવાય, અથવા તો સ્વભાવ અર્થ પર્યાય કહેવાય. એ પણ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ એ જ કાર્ય શુદ્ધ પર્યાય છે. એ રીતે ફૂટવર્કમાં પણ છે, સહજ જ્ઞાન આદિક સ્વભાવ અનંત ચતુષ્ટયુક્ત કારણ શુદ્ધ પર્યાયમાંથી કેવળ જ્ઞાન આદિક અનંત ચતુષ્ટયુક્ત કાર્ય શુદ્ધ પ્રગટ પ્રગટે છે. એનો અર્થ એમ થયો કે તારે આ કાર્ય જોતું હોય, આ કાર્ય પ્રગટ કરવું હોય, આવું નિર્મળ કાર્ય પ્રગટ કરવું હોય, તો તારા કારણ સ્વભાવનો આશ્રય કર, તારા દેવ સ્વભાવનો આશ્રય કર. પણ બારમાં કે વ્યવહારમાં, બારમાં દેવશાસ્ત્ર ગુરુનો આશ્રય કરતા, કે સાત તત્વની ભેદરૂપ શ્રદ્ધા કરતા, અને આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થશે નહીં. હોય ખરા વ્યવહારમાં એવો તારો વ્યવહાર હોય, સાચી દિવસાસ્ત્ર ગુરુની અર્પણતા, ભક્તિ અને સાચું શ્રવણ એ હોય ખરા, કલ્પિત દશામાં એનો વિનય વિવેક બધું હોય, પણ જયારે ન્યાયક સ્વભાવને લક્ષમાં લે, એનો અનુભવ કર, ત્યારે આવા પરિણામો, આવા વિકલ્પની દશા થતી જાય છે. માટે કાર્ય શુદ્ધ કરીએ છીએ અથવા પૂર્વ સૂત્ર જો, જે પરમોત્કૃષ્ટ સાયુ ભાવની શુદ્ધ પ્રણતિ તે જ કાર્ય શુદ્ધ કરીએ છીએ. તેની કે ફૂટમાં પણ એમ જ કીધું છે કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે એટલે કે પૂજનીય પરમ પ્રાણામિક ભાવ પરિણતી એ કારણ શુદ્ધ પર્યાય છે, અને શુદ્ધ ક્ષયિક ભાવ પરિણતી એ કાર્ય શુદ્ધ પર્યાય છે. આવી જી સ્પષ્ટ આટલી. હવે આટલું કીધા પછી આગળ વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. માત્ર આકાર ની પર્યાય ની વાત હોય તો વ્યંજન પર્યાય, એમાં પણ સ્વભાવ અને વિભાવ પરનિમિત્ત ના સંબંધ એટલે કે મનુષ્ય દેહ નારક એ વિભાવ વ્યંજન પર્યાય છે, અને સિદ્ધ અવસ્થા એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો હવે અહીંયા એનું વર્ણન કરે છે, પેલા સ્વભાવ અર્થ નું વર્ણન કર્યું અને એમાં કારણ શુદ્ધ પર્યાય બતાવી અને કાર્ય શુદ્ધ પર્યાય બતાવ્યું. હવે વ્યંજન પર્યાય એટલે આકાર ની પર્યાય ની વાત કરે છે. હવે કહે છે કે જેનાથી વ્યક્ત થાય, સાકાર થાય એટલે ચક્ષુગોચર થાય, કેમ કે આકાર આપણને દેખાય છે ને, જો વસ્ત્ર લટકતા હોય તો એમાં કેમ શર્ટ ને પેન્ટ નો આકાર દેખાય છે, એમાં આત્મા નો આકાર વર્તમાન માં કેવો છે, મનુષ્ય આકાર છે. જેમ આપણે વસ્ત્રો પહેર્યા હોય ને કેવો આકાર દ્રષ્ટિગોચર થાય, એમ આ મનુષ્ય આકાર દ્રષ્ટિગોચર થયો માટે આત્મા ને કેવો કીધો, આ મનુષ્ય. તો એનો વિભાવ વ્યંજન પર્યાય છે. અને એવી રીતે મનુષ્ય માંથી દેવમાં જાય તો મનુષ્ય અવસ્થા નો વ્યય થાય અને દેવ ગતિ ની ઉત્પત્તિ થાય, તો આ સાદી શાંત થયું અને ત્યાં પછી નવી શરૂઆત થઈ માટે સાદી પાછા દેવ ગતિ માં અમુક સ્થિતિ રહેશે અને વળી પાછા બીજી ગતિ માં જશે તો સાદી શાંત. અહીંયા તો સાદી શાંત શબ્દ વાપરો છે. વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે, વ્યંજન પર્યાય છે. શા કારણે પટાદીની વસ્ત્ર વગેરે દ્રષ્ટાંત આપ્યું છે, માફક ચક્ષુ ગોચર હોવાથી પ્રગટ થાય છે, અથવા જો સાદી શાંત આવ્યો, સાદી શાંત એટલે જેની શરૂઆત પણ છે અને અંત પણ છે, ગતિઓ પણ અમુક સમય એ પણ છૂટી જાય છે અને વળી પોતાના વિભાવ પરિણામ થી ને બીજી ગતિમાં જાય છે. એ પણ બીજી ગતિ કેવી છે, સાદી શાંત છે. પાછા કેવા છે, મૂર્ત મૂર્ત એટલે કે પરસ પરસ પર સંબંધ વાળી પર સંબંધ જેનો છે એ કેવી છે, તો કે વિજાતીય વિભાવ સ્વભાવ વાળો, કેમ કે શરીર છે ને વિજાતીય એટલે કે આત્માથી ભિન્ન માટે વિજાતીય, અને મૂર્ત કેમ કે શરીર મૂર્ત છે આત્મા અમૂર્ત છે માટે વિજાતીય વિભાવ સ્વભાવ વાળો હોવાથી દેખાય ને નાશ પામવાના સ્વરૂપ વાળો હોવાથી પ્રગટ થાય છે. હવે શું કામ પ્રગટ થાય છે, કેમ આનું કારણ શું, આ ગતિ પરિભ્રમણ નું કારણ શું, ચતુર્ગતિ પરિભ્રમણ નું કારણ શું, અજ્ઞાન તો આપણને ખબર છે. તો અહીંયા એ જ વાત કરે છે કે પર્યાયી એટલે કે પર્યાય નો ધરનાર આત્મા. આત્મા ને કેવો કીધો, પર્યાય નો ધરનાર, જેમ કહેવામાં આવે છે ને ગુણ પર્યાય વાળો છે. તો આ આત્મા કેવો છે, પર્યાય નો ધરનાર છે, પર્યાય ને ધારી રાખી છે એવા આત્મા પર્યાયી. એવા આત્માના જ્ઞાન વિના આત્મા કેવો છે, પર્યાયી એટલે કે પર્યાય નો ધરનાર, પણ એવો આત્મા એટલે કે આત્મા આવો સ્વભાવ વાળો છે એવું ભાન ભૂલી ગયો છે. આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે એટલે કે પર્યાય મૂળ છે. એ પોતે હું માને છે, આ મનુષ્ય તે હું, હું દેવ તે હું, આ હું સુખી શરીરના નિમિત્તે, હું સુખી શરીરના નિમિત્તે, હું દુઃખી એમ પોતા માને છે, પણ હું એનાથી ભિન્ન આ પર્યાયોનો ભરનાર એવો આત્મા કારણ સુખ સ્વભાવ એટલે કે પરમાત્મા સ્વભાવ થી ભરેલો એવો આ આત્મા અને વ્યક્ત અમારી પર્યાય એ આ પરદ્રવ્ય થી ભિન્ન છું એવું જેને ભાન નથી એ પર્યાય મૂળ મિથ્યા દ્રષ્ટિ પર્યાય મૂળ એટલે કે પર્યાય જેટલો માને છે આ વર્તમાન મનુષ્યમાં હું છું આટલો જ છું, આ મારો જન્મ અને આ મારો મૃત્યુ, આવો જે મૂળ માને છે પર્યાય મૂળ વાળો એને અહીંયા પર્યાય સ્વભાવ વાળો કહેવામાં આવે છે. પ્રવચન સારમાં એને પર્યાય મૂળ કીધા છે, સમય સારમાં એને પર સમય કીધો છે. એ પર્યાય સ્વભાવ વાળો હોય છે અને એવા પર્યાય સ્વભાવ વાળો શું માને છે, જે ગતિમાં જાય એ ગતિને એ પોતે એ મય થઈ જાય છે, જાણે કે આ જ હું છું, અને પછી શરીરને નિમિત્તે એને સુખ થાય દુઃખ થાય તો એ પોતે એમ માને છે કે જાણે કે હું સુખી અને હું દુઃખી. આમ પોતે પર્યાય મૂળ સ્વભાવ વાળો હોવાથી શુભાશુભ મિશ્ર પરિણામ કરવાથી એ શું થાય છે, વ્યવહારે મનુષ્ય થાય છે. જો આ ગતિનું કારણ ખરેખર પોતાનો અજ્ઞાન ભાવ, અને એ અજ્ઞાન ભાવ માં ચારિત્રમો ને લઈને પોતે શું કરે છે, શુભ અને અશુભ ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ એવી મિશ્ર દશા જેમાં છે એના ફળસ્વરૂપ મનુષ્ય થાય છે, અને એનો જે મનુષ્ય આકાર હોય એને મનુષ્ય પર્યાય કહેવામાં આવે છે, એને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. એવી જ રીતે એકલા અશુભ ભાવથી, અશુભ ભાવથી જે નરકમાં જાય છે ને. ત્રણ પ્રકારના, બે પ્રકારના પરિણામ છે, એક તો શુભ ભાવ અને એક અશુભ ભાવ. શુભ ભાવના ફળમાં દેવ ગતિ છે, શુભ અને અશુભના મિશ્રના ફળમાં મનુષ્ય ગતિ છે. માયાચાર સહિત શુભ અશુભ ભાવ હોય તો દિવ્ય ગતિ છે, અને એકલા અશુભના ભાવમાં નરક ગતિ છે. એનો અર્થ શું થયો કે શુભના ફળી પરિણામમાં પણ ગતિ છે, અશુભના પરિણામમાં પણ ગતિ છે. પણ ક્યારેય એ વિચાર કર્યો નથી કે એની પાછળ એક એ ભાવ કર્યો છે કે જેના ફળમાં આ ગતિથી રહિતતા છે, એને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. અને એ શુદ્ધ પરિણામથી મોક્ષ છે. એટલે કે શુદ્ધ રત્નત્રય, અહીંયા જેને શરૂઆતમાં કીધું નિયમસારમાં કે શુદ્ધ રત્નત્રય એને નિયમ કહેવામાં આવે છે. અને નિયમનું ઉત્પાદક સ્થાન કયું છે? કારણ નિયમ, કારણ સ્વભાવ કે જે ત્રિકાળ કર્યો છે એના આશ્રયે કાર્ય નિયમ પ્રગટ થાય છે. તો આ શુદ્ધ પરિણામ પ્રગટ કરવા માટે મારે ક્યાં જવું પડશે? પોતાના ત્રિકાળથી સ્વભાવ પાસે. શુભ પરિણામ માટે આપણે મંદિરમાં જઈશું, શાસ્ત્રથી અધ્યાય કરશું. એટલે કે શુભનો વિષય પણ બહાર છે, અશુભનો વિષય પણ બહાર છે, પણ શુદ્ધનો વિષય બહાર નથી. શુદ્ધનો વિષય તો તારા પાસે છે, એટલે કે તારે શુદ્ધની માટે પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય કરવું પડશે, સ્વભાવને લક્ષમાં લેવો પડશે, તો એ શુદ્ધ પરિણામ પ્રગટ થશે. શુભના પરિણામમાં સંસાર છે, અશુભના પરિણામમાં પણ સંસાર છે. ફરક એટલો છે કે એકમાં દેવ ગતિ છે, એકમાં તિર્યક અને નરક ગતિ છે. ભગવાન ગતિ છે, ગતિથી રહિતતા નથી. તો આવો ગતિથી રહિતતા થવા માટે ત્રીજા પ્રકારના પરિણામ કરવા પડશે, અને એને શુદ્ધ પરિણામ કહેવામાં આવે છે, અથવા તો કાર્ય શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એ કાર્ય શુદ્ધ પર્યાય બહાર માંથી નહીં મળે. શુભનો વિષય બહાર માં છે, અશુભનો વિષય બહાર માં છે, પણ આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે, શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે એનો વિષય બહાર નથી. એનો વિષય પોતાનું અંતઃતત્વ સ્વરૂપ છે. એમાં કારણ શુદ્ધ પર્યાય એનો વિશ્વાસ કરતા, એનો આશ્રય કરતા આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, અથવા તો શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે, અને જેનું ફળ મોક્ષ છે. શુભ અને અશુભ પરિણામનું ફળ સંસાર છે. આ વાતને અહીંયા વ્યંજન પર્યાય દ્વારા સરખાવી છે. જો પછી આગળ કહે છે કે અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, એનો નારક આકાર, એ નારક પર્યાય છે. બે વસ્તુ કીધી, એક તો પોતાનો ભાવ અને એનો ફળ. પોતાનો ભાવ મનુષ્ય દેવ અને તિર્યક અને નારક, એવો પોતાનો ભાવ એને અશુભ ભાવ કહેવામાં આવે છે, અથવા તો પોતાનો ભાવ કર્મ કહેવામાં આવે છે. અને એના ફળમાં વળતી મનુષ્ય દેવ તિર્યક અને નારક, એ જે શરીર, એ શરીર એને એનો ફળ કહેવામાં આવે છે, અથવા તો કર્મના ઉદયના નિમિત્તે મળતી, અગાતી કર્મના નિમિત્તે મળતી સામગ્રી કહેવામાં આવે છે. એ ફળરૂપ છે, અને આ પોતાના ભાવરૂપ છે. આ ભાવરૂપ છે, એ દ્રવ્યરૂપ છે. એ દ્રવ્ય કર્મરૂપ છે, એ ભાવ કર્મરૂપ છે. હવે આગળ, કિંચિત શુભ મિશ્રિત માયા પરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચ કાયમાં જન્મે છે, અને તેનો આકાર એ તિર્યંચ પર્યાય છે. આ આકાર શબ્દ શું કામ કીધો? કેમ કે તિર્યંચમાં તિર્યંચ એને કહેવાય છે ને, તો પર નિમિત્તનો સંબંધથી એને કેવો કીધો? આત્માને તિર્યંચ કીધો. પરનિમા તિર્યંચનું શરીર મળ્યું, આડું શરીર મળ્યું, માટે એને તિર્યંચ કીધો. તો એવા ભાવના ફળમાં એને તિર્યંચ શરીર મળ્યું, તો એને તિર્યંચ તરીકે ઓળખાણો. આ પર નિમિત્તના સંબંધથી ઓળખાણો માટે એને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, ત્યાં દેવગતિમાં જાય છે. ત્યાં દેવગતિમાં જતા એને દેવનું શરીર મળે છે. ત્યાં એવા ભાવના ફળમાં દેવગતિમાં જતા દેવ શરીર મળતા ત્યાં દેવ તરીકે ઓળખાય છે. એમ મનુષ્ય દેવ તિર્યંત અને નારદ આ ચાર ગતિમાં અનંતકાળથી આ જીવ પરિભ્રમણ કરતો આવ્યો છે. પણ પાંચમી ગતિ જે છે એ આ ચાર માંથી એકે સાથે કમ્પેર થતી નથી. એ એટલા માટે સમયસરની પહેલી ગાથામાં પંચમ ગતિને અપવર્ગ કીધી છે, અને આ ચાર ગતિને ત્રિવર્ગ કહેવામાં આવે છે. કેમ કે એમાં ધર્મ, અર્થ અને કામ, એની મુખ્યતાથી જે આ પરિભ્રમણ રૂપ છે એને ત્રિવર્ગ કહેવાય છે. અને પંચમ ગતિ એટલે કે મોક્ષ ગતિ, એટલે કે કાર્ય શુદ્ધ પર્યાયનું ફળ એવું જે મોક્ષ, એ ગતિ આ ચાર ગતિ સાથે મળતી નહીં હોવાથી એને અપવર્ગ કહેવામાં આવે છે. અને એ દશા સાદી અનંતકાળ, સાદી અનંતકાળ એવી ને એવી, ભલે એક સમયની, પણ એવી ને એવી અનાકુળ આનંદ આનંદ આનંદથી ભરેલી છે. આ પ્રમાણે આ વ્યંજન જો કર્મ થી વ્યવહાર આત્મા બે થાય છે અને તેનું આપણા દેહ થાય છે આ વ્યંજન પર્યાય છે. હા
હા અતુલભાઈ, આપણે ટાઈમ, હા અતુલભાઈ આપણે ટાઈમ થવા આવ્યો છે એટલે હા તમે જસ્ટ ફિનિશ ઓફ કરી નાખો.
હા હા એ પૂરું થઈ ગયું, વાંધો નહીં. હા આ પૂરું થઈ ગયું. હા
ના થેન્ક યુ અતુલભાઈ, બહુ જ સરસ રીતે તમે આ ગાથા સમજાવી. રાજુભાઈ સાથે પણ આપણે કરી હતી એટલે પાછા બધા આપણે પોતાની નોટ્સ ચેક કરીને પાછું રિવાઇઝ કરશું. તો આ બધો સબ્જેક્ટ તો જ્યારે જેટલી વાર સાંભળીએ એટલી વાર સ્પષ્ટતા થાય છે એટલે ખૂબ ખૂબ આભાર તમારો. અને હવે આપણે, હા જી બોલો. હા હા અને અતુલભાઈ, હા અતુલભાઈ નું આપણે 20 તારીખે અને 27 જુલાઈ, 20 અને 27 જુલાઈ બેનશ્રીની વ્યાખ્યાન માલામાં સાંભળશું આપણે. હા હા જય, હા થેન્ક યુ, જય જીનેન્દ્ર અતુલભાઈ. વાસંતીબેન,
આપણે
હા હા જય જીનેન્દ્ર વાસંતીબેન.
હા જી,
હા હા આપણે વાસંતીબેન આપણે શરૂ કરીએ. અને બધાને, બધા પ્લીઝ કોઈને પણ વચ્ચે ક્વેશ્ચન પૂછવો હોય વાસંતીબેનને તો તમે પૂછી શકો છો. અને પેન્સિલ પેપર કે નોટ્સ કે પેન કે તમે સાથે રાખી શકો છો. કોઈ નોટ્સ પણ લેવી પડે, લેવી જોઈએ, લેવાની થાય તમને તો કે વાસંતીબેન આપણને અમુક પોઈન્ટ્સ પણ કહેશે. થેન્ક યુ વાસંતીબેન, આપણે શરૂ કરીએ.
હા જી, જય જીનેન્દ્ર. સર્વ શ્રોતાઓને જય જીનેન્દ્ર છે. આજે પ્રવચન સાર જીજ્ઞે તત્વ પ્રજ્ઞાપનમાં ગયા શનિવારે આપણે થોડો સ્વાધ્યાય જે કર્યો હતો તેમાં 2-3 પ્રશ્નો આવ્યા છે. એ સૌથી પહેલા તે પ્રશ્નોના ખુલાસા કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન હતો કે અગુરુ લઘુગુણ 3 પ્રકારના છે તેનો થોડો વિસ્તાર કરો. તો આપણે અગુરુ લઘુગુણ 3 પ્રકારે કેવી રીતે છે એ હવે જાણીએ. આપમાંથી કોઈને સામાન્ય નોટ્સ લખવી હોય તો થોડા પોઈન્ટ્સ લખી શકો છો. પહેલો નંબર છે અગુરુ લઘુગુણ, તે સામાન્ય ગુણ, તે 6 સામાન્ય ગુણો, 6 દ્રવ્યમાં ત્રિકાળ હોય છે તેમાંથી એક અગુરુ લઘુગુણ છે જે અનુજીવી ગુણ છે. અર્થાત જીવને પ્રાકૃતિક તે પ્રાપ્ત છે અને તેની પ્રાપ્તિ કરવા માટે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરવો પડતો નથી. આ સામાન્ય ગુણની 3 પરિભાષા છે જે સર્વ જાણો છો, આપણે સિદ્ધાંત પ્રવેશિકામાં આપેલી છે. પહેલો પણ છે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે. અહીં આપણે તો થોડી સૂક્ષ્મતા એ જોવાની છે કે ન પરિણમે એટલે કે કરતા ન થાય, કારયતા ન થાય અને અનુમંતા ન થાય. અર્થાત જીવ દ્રવ્ય બીજા કોઈ અન્ય દ્રવ્યનું કોઈ પણ પ્રકારે કાંઈ કાર્ય કરી શકે નહીં. અર્થાત કે શરીરની ક્રિયા, 8 કર્મોને બાંધવા છોડવા કે અન્ય જીવ દ્રવ્યનું પણ કાંઈ જ કરી ન શકે એવો આ અગુરુ લઘુ જે સામાન્ય ગુણ છે તેની એક વિશેષતા છે. બીજી વિશેષતા છે કે એક ગુણ બીજા ગુણ રૂપે ન પરિણમે. અર્થાત પહેલા 2 દ્રવ્ય વચ્ચે ભિન્નતા બતાવી, સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય. હવે સ્વચતુષ્ટયમાં તો જીવ આવી ગયો કારણ કે પર દ્રવ્યનું તો મારે કંઈ કરવાનું નથી. તો પછી મારા જે અનંત ગુણ છે તેમાં એક ગુણ બીજા ગુણનું કંઈ કરી શકે કે નહીં? તો આ અગુરુ લઘુ ગુણ કહે છે કે એક ગુણ બીજા ગુણ રૂપે ન પરિણમે. અહીં પ્રયોજનની સિદ્ધિ એ થાય છે કે જેમ કે શ્રદ્ધાનું કામ ચારિત્ર ન કરે અને ચારિત્રનું કામ જ્ઞાન ન કરે. ઘણા લોકો ખૂબ જ તપસ્યા, ઉપવાસ આદિ કરે છે અને પરંપરાએ સમ્યક દર્શન થશે અથવા તો મોક્ષની પ્રાપ્તિ થશે એવું જો સમજતા હોય તો એમ સમજે છે કે ચારિત્ર ગુણના કામથી મારી શ્રદ્ધા ગુણનું કામ થશે. અથવા તો જ્ઞાનનું કામ, જેવી રીતે ખૂબ વાંચન આદિ કરવાથી ખૂબ ખૂબ જ્ઞાનમાં મને વધારો થાય તો મને સમ્યક દર્શન થઈ જશે. તો અહીં આ અગુરુ લઘુ સૂક્ષ્મતાથી કહે છે કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ ભલે હોય પરંતુ એક ગુણ બીજા રૂપે પરિણમતો નથી. તેથી પ્રત્યેક ગુણની પર્યાય માટે જુદો જુદો વ્યવસ્થિત તેને યોગ્ય પુરુષાર્થ હોવો જોઈએ. અને આને એક પ્રકારનો અતદભાવ ભી કહે છે કે એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે, જે કથનચિત અભાવ છે, સર્વથા અભાવ નથી. પહેલો સર્વથા અભાવ બતાવે છે જેમાં અત્યંત અભાવ બતાવે છે, અને અહીં કથનચિત અભાવ એટલે અતદભાવ બતાવે છે. સામાન્ય અગુરુ લઘુ ગુણનો ત્રીજો પોઈન્ટ એ કયો, અનંત ગુણો વિખરાઈને જુદા નથી થતા. અહીં ગુણની જગ્યાએ ગુણોની પર્યાયો લેવાની છે કે મારા અનંત ગુણો છે તેની અનંતી અનંતી પર્યાયો છે. હવે આપણે સામાન્ય વ્યવહારમાં એમ જાણીએ કે શારીરિક બીમારી આવી, આદિવ્યાધિ ઉપાધિ આવી, તો મારું જ્ઞાન એકદમ આવરાઈ જાય છે, મને યાદ નથી રહેતું, મારી યાદ શક્તિ ખરાબ થઈ ગઈ. તો અહીંયા એમ કહે છે કે મારા ગુણોની પર્યાયો મારા દ્રવ્યમાંથી બહાર જતી નથી, અર્થાત કે કર્મ નોકર્મની સાથે એને કોઈ પણ સંબંધ નથી, અથવા તો મારું જ્ઞાન કોઈ લઈ જઈ શકે નહીં. અને કોઈનું સાંભળવાથી અથવા કોઈના જ્ઞાનથી નિમિત્ત નૈમિતિક સંબંધમાં દેશના લબ્ધિ આવતી ઘણી વાતો આવે છે, પરંતુ એ બધી વ્યવહારની વાત છે. ખરેખર તો અહીં પર્યાયના ષટકારકની મહિમા બતાવી છે. આ પ્રમાણે જે સામાન્ય અગુરુ લઘુ ગુણ છે તે અનુજીવી ગુણ છે, તેના ત્રણ પોઈન્ટ છે, એમાં સંખ્યા, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનમાં. સંજ્ઞા ત્રણેય અગુરુ લઘુનું નામ એક જ છે, સંખ્યા પણ એક એક ગુણ છે, પરંતુ ત્રણેયના લક્ષણો અને પ્રયોજનો જુદા જુદા છે. આ પ્રમાણે હવે જે બીજો અગુરુ લઘુ ગુણ છે,
બેન એક જ મિનિટ, સોરી, જય જીનેન્દ્ર, મારું નામ નિયતિ છે. સમજણ તો પડી, પણ તમે જે સમજાવ્યું ને કે એક દ્રવ્ય બીજા રૂપના બીજા દ્રવ્યના રૂપે પરિણમતું નથી, એમાં તમે ત્રણ મુખ્ય પોઈન્ટ કીધા, એ પાછા સમજાવ અને જણાવશો પ્લીઝ, મારું મિસ થઈ.
એમાં મુખ્ય પોઈન્ટ મેં કીધા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા થતો નથી,
બરાબર,
એટલે કે હું મારા પરિવારનું કે મારા શરીરનું કે મારા કર્મને આગળ પાછળ કરવાનું કામ કરું તો હું કરતા રૂપે નથી થતો, કાર્યતા નથી થતો એટલે કોઈ કરતું હોય તો એમાં હું મદદ નથી કરી શકતો, અને અનુમાનતા નથી થતો એટલે કોઈ કરતું હોય તો એમાં હું એને ખાલી પ્રેરણા નથી આપી શકતો. અહીંયા સર્વથા બતાવવું છે કે કરતા ન કાર્યતા અને અનુમાનતા હું કરતાનો નથી, એ નિયમસારની બધી ગાથાઓ છે, એનો જ અભાવ અગુરુ લઘુ ગુણમાં છે. તો એ પ્રમાણે કોઈ પણ પ્રકારે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે એટલે એનો કરતા કાર્યતા ને અનુમાનતા થતો નથી. તો આ પ્રમાણે સામાન્ય ગુણ હોવા છતાં પણ એ જીવને અકર્તા સ્વભાવ તરફ લઈ જાય છે, અને આચાર્ય દેવનું પ્રયોજન એ જ છે કે કોઈ પણ પ્રકારે જીવને અકર્તા સ્વભાવની પ્રાપ્તિ થાય તો એને સમ્યક દર્શનનો વિષય પ્રાપ્ત થાય છે.
બહુ સરસ, થેન્ક યુ.
હાજી હાજી, વેલકમ. બીજો અગુરુ લઘુ ગુણ આપણે લઈએ તે પ્રતિજીવી ગુણ છે, અને તે પ્રતિજીવી ગુણ સામાન્ય નથી પણ વિશેષ છે. પહેલો સામાન્ય અગુરુ લઘુ હતો, આ વિશેષ અગુરુ લઘુ ગુણ છે જે માત્ર સિદ્ધ ભગવાનને જ પ્રાપ્ત થાય છે, અને સિદ્ધ દશાનો ઉત્પાદ અને તે જ સમયે અઘાતી ગોત્ર કર્મનો વ્યય થાય છે, અને ચાર અઘાતી કર્મમાંથી ગોત્ર કર્મનો વ્યય થાય છે ત્યારે આ વિશેષ ગુણ પ્રગટ થાય છે. અરિહંત દશા સુધી તો ઉચ્ચ ગોત્રનો ઉદય છે, પરંતુ હવે સિદ્ધ ભગવાનને કોઈ પણ પ્રકારની ઉચ્ચતા કે નીચતા, સિદ્ધ ભગવાન સર્વથા નિરપેક્ષ થાય છે, તેથી આ અગુરુ લઘુગણ વિશેષ પ્રતિજીવી ગુણ 14મા ગુણસ્થાનના અંતે અસિદ્ધત્વ જતા સિદ્ધ ભગવાનને પ્રગટ થાય છે. આ તો મને લાગે છે સામાન્ય બધાને ખબર હશે. ત્રીજો અગુરુ લઘુ ગુણ અથવા તો શક્તિ, 47 શક્તિઓનું વર્ણન જે સમય સારજીમાં પરિશિષ્ટમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે આપ્યું છે, તેમાં 17 નંબરની શક્તિનું નામ છે અગુરુ લઘુ શક્તિ. અગુરુ અને અલઘુ, અ છે તે બંનેમાં લગાડવાનું છે. આ શક્તિની પરિભાષામાં આચાર્ય દેવે કહ્યું કે આ શક્તિ સ્વરૂપ પ્રતિષ્ઠિત્વનું કારણ છે, મતલબ કે જેવું આત્મ સ્વરૂપ છે તેવું અનાદિ અનંત આત્મ સ્વરૂપ પ્રતિષ્ઠા પામેલું છે, એટલે એની સ્થાપના થયેલી છે અને સ્થપાયેલો જ રહે છે, અને એમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ થતી નથી. અહીં પ્રત્યેક જીવની પર્યાયમાં ષટગુણી વૃદ્ધિ અને ષટગુણી હાનિ સ્વભાવથી જ થાય છે એવી વસ્તુની વ્યવસ્થા છે તે આ અગુરુ લઘુ શક્તિ બતાવે છે. પ્રત્યેક પર્યાય ક્યારે પણ મર્યાદા બહાર વધી જતી નથી, અર્થાત કેવળ જ્ઞાન આદિ થાય તો પર્યાય વધી જાય, નિગોદમાં જાય તો પર્યાય ઘટી જાય, એવી કોઈ પણ વ્યવસ્થા પર્યાયોની પણ નથી. તેથી કાંઈ ઘટતું નથી અને વધતું નથી. આ ષટગુણી હાનિ કેવળ જ્ઞાનનો ગમ્ય વિષય છે અને સ્થૂળ દ્રષ્ટાંતમાં સમયસારની 14-15 ગાથા અબદ્ધ સ્પષ્ટની જે ગાથા છે તેમાં નિયતના બોલમાં, આપ લોકો જોઈ લેજો ઘરે જઈને, નિયતના બોલમાં વૃદ્ધિ હાનિની વાત કરી છે. અને આ જે ષટગુણી હાનિ છે તે સ્વભાવ અર્થ પર્યાયો છે, અર્થાત સ્વભાવથી જ અનાદિ અનંત સર્વ જીવોની પર્યાયમાં અર્થાત સિદ્ધ ભગવાનના કેવલ જ્ઞાનમાં પણ આ ષટગુણી હાનિ વૃદ્ધિ થયા કરે છે અને તે રીતે તે દ્રવ્યને જેવું છે તેવું રાખે છે. સ્થૂળતાથી સમજીએ તો જેમ સમુદ્રના બે કિનારા છે, એક કિનારે ભરતી આવે છે તો જાણે પાણી ખૂબ વધી ગયું એવું લાગે છે, પણ તે જ સમયે બીજા કિનારે નિયમથી ઓટો હોય છે. એવી રીતે સામેના કિનારે ભરતી થાય તો આ કિનારે ઓટો હોય છે, પરંતુ સમુદ્રના પાણીનો જથ્થો છે જેટલો હોય એટલો જ રહે છે. આ રીતે સર્વ પર્યાયોમાં ષટગુણી હાનિ વૃદ્ધિ કરનાર અગુરુ લઘુત્વ શક્તિ તે સ્વરૂપ પ્રતિષ્ઠિત્વનું કારણ છે. એટલે સ્વરૂપની રચના તો વીર્યગુણ કરે છે, પણ જે રચના થાય છે એને પ્રતિષ્ઠા એટલે એમને એમ જાળવી રાખવું અને અનાદિ અનંત એવો ને એવો જ દ્રવ્યની પર્યાયોનો સ્વભાવ રહે છે. એક વાત છે આમાં કે જે દ્રષ્ટિનો વિષય છે એમાં આ જે પર્યાયોને અનિયત કીધી છે, સ્વભાવ પર્યાય હોવા છતાં પણ એ ધ્રુવ સ્વભાવમાં તેનો અભાવ હોવાથી આત્મા નિયત છે અને અનિયત નથી, એ પણ એક અપેક્ષા 14-15 ગાથામાં લીધી હતી. આ પ્રમાણે અગુરુ લઘુના 3 ગુણો, 3 તેમના પ્રયોજનો, પ્રયોજનની કેવી રીતે સ્થિતિ થાય છે અને તેના લક્ષણ કયા કયા છે ત્રણેયના, તો એ આપણે જાણ્યા. અને ત્રણેયનું પ્રયોજન એક વિતરાગતા અને અકર્તા ધ્રુવ સ્વભાવ તરફ દ્રષ્ટિ જાય તેના માટે છે. એટલે કાંઈ જ કરવાની જરૂર નથી, પરંતુ જે પ્રાકૃતિક વ્યવસ્થા છે તેને વ્યવસ્થિત રીતે જાણી અને આપણી મતિને વ્યવસ્થિત કરવું, એવું આ 3 અગુરુ લઘુ ગુણ આપણને સમજાવે છે.
તો બેન,
રાખું છું કે સ્પષ્ટતા થઈ હશે.
એક ક્વેશ્ચન આવે છે,
હા,
મે બી મારે એટલો સ્વાધ્યાય નહીં હોય એટલે કદાચ થતું હશે, તો આપે જેમ જણાવ્યું, મારું નામ નિયતિ છે, આપે જેમ જણાવ્યું કે અનુજીવી જીવ તો સામાન્ય રીતે આપણે એને લઈએ છીએ અને પ્રતિજીવી ગુણને આપણે વિશેષ રીતે સમજીએ છીએ, તો એ તો ગોત્ર ગુણ તો તમને ઓલરેડી પ્રગટ જ છે ને, તો એ વખતે
ગોત્ર પ્રગટ છે પણ ગોત્રનો અભાવ નથી થતો. ગોત્રનો અભાવ થાય છે ત્યારે આ ગુણ પ્રગટે છે. એ તમે સિદ્ધાંત પ્રવેશિકામાં જોઈ લેજો કે પ્રતિજીવી ગુણો જે 4 છે એ અઘાતી કર્મનો જ્યારે વ્યય થાય છે તો એક જ સમયે વ્યય અને એક જ સમયે પ્રગટ થાય છે. અનુજીવી ગુણોમાં શું છે કે એમાં ક્રમ પડે છે, ધીરે ધીરે જ્ઞાન વધતું 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 ધીરે ધીરે કેવળ જ્ઞાન રૂપે થાય છે અને એનો અંશ પહેલેથી જીવને પ્રાપ્ત હોય છે. જ્યારે આ જે અગુરુ લઘુ ગુણ છે એ માત્ર ગોત્ર કર્મના અભાવથી પ્રગટ થાય છે. એટલે પ્રગટ તો આત્મામાં જ થાય છે, કે ગોત્ર કર્મનું એમાં કઈ કાર્ય નથી, પરંતુ ત્યાં નિમિત્તની અપેક્ષાથી એને ત્યાં પ્રતિજીવી કીધો. એટલે બે અપેક્ષા બતાવી, અનુજીવી અને પ્રતિજીવી. હા જી, બીજો પ્રશ્ન, હવે આ પૂરો થયો હોય તો બીજો પ્રશ્ન હતો કે ગયે વખતે આપણે જ્ઞેય અને ધ્યેયની વાત લીધી હતી, તો ભાઈએ મને કહ્યું હતું કે જ્ઞેય અને ધ્યેયમાં વધારે સ્પષ્ટતા જોઈએ છીએ. આપણે પ્રવચન સારજી શાસ્ત્ર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે, અહીં જ્ઞેય કહેતા પ્રમેય, પ્રમેય કહેતા પ્રમેયત્વ જે ગુણ છે, કોઈને કોઈ જ્ઞાનમાં તે જણાય છે તેવું જ્ઞેય છે, અને પ્રજ્ઞાપનમાં એક જ્ઞાપન શબ્દ છે, એક છે જ્ઞાયક અને એક છે જ્ઞાપન. જ્ઞાયક છે એ જ્ઞેય છે અને જ્ઞાપન છે એ જ્ઞાન છે. જ્ઞાપન એટલે જે જણાવે છે તે, તો જ્ઞાનને અહીંયા જ્ઞાપન અથવા તો પ્રજ્ઞાપન કીધું છે, અને જ્ઞાયક છે તેનો જ્ઞેય બને છે. એટલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, અર્થાત તો આત્મા જે જ્ઞેય છે તેનું પ્રજ્ઞાપન એટલે જણાવનાર આ જે અધિકાર છે તેનું નામ છે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. આ જ્ઞેયના આપણે ગયા વખતે સ્વાભાવિક રીતે મેં ભેદ લીધા હતા, તો ધ્યેય અને જ્ઞેય એ બે વસ્તુ આપણે લીધી હતી, અને જ્ઞેયમાં બે પ્રકાર લીધા હતા, એક અનાદિ અનંત જ્ઞેય સામાન્ય પ્રમાણ અને એક નવું વિશેષ પ્રમાણ જે સ્વસમય રૂપે પ્રગટ થાય છે. થોડા પોઈન્ટ્સ લખાવું છું, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લખી લેશે. પહેલા તો ધ્યેય સ્વરૂપ આત્મા કેવો છે તેને વિશે આપણે જાણશું. આત્માના ત્રણ રૂપ છે, આત્મા તો એક જ છે. આત્માના ત્રણ રૂપમાં એક છે સમયસાર, એક છે સમય નામનો પદાર્થ અને એક છે સમયનો સાર. ત્રણે એક જ આત્માની જુદી જુદી દ્રષ્ટિથી અથવા અપેક્ષા અથવા તો એંગલથી જ્યારે જોવામાં આવે છે ત્યારે તેને જુદા જુદા નામ એટલે કે સંજ્ઞાથી તેને વિચારવામાં આવે છે. સૌથી પહેલા ધ્યેય સ્વરૂપ આત્મા જે સમયસાર છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નોકર્મથી રહિત સમયસારનો જે પહેલો જ કળશ છે તે ધ્યેય સ્વરૂપ આત્મા જેને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કહેવાય છે તે શ્રદ્ધાનો શ્રદ્ધેય છે. પહેલો પોઈન્ટ છે તે શ્રદ્ધાનો શ્રદ્ધેય છે. જ્ઞાન અપેક્ષાએ તે શુદ્ધ નયનો વિષય છે. આગળ વધીએ તો સર્વથા ઉપાદેય છે, પર્યાયોથી સર્વથા રહિત, જેને ગુણભેદ ગુણો હોવા છતાં પણ ગુણભેદનું ગ્રહણ નથી. તેનું બીજું નામ અલિંગ ગ્રહણ અથવા તો અવ્યક્ત છે. અવલંબન માટે ભૂતાર્થ છે. નિયમસારમાં તેને કારણ પરમાત્મા કહે છે. અપરિણામી નિત્ય એવો જ્ઞાયક ભાવ, સમયસારમાં જ્ઞાયક ભાવ કીધો. ઉમાસ્વામી આચાર્ય તત્વાર સૂત્રમાં તેને પરમ પારિણામિક ભાવ કીધો. આવો ધ્યેય સ્વરૂપ આત્મા. જી
થોડા સ્લો જશો.
હા ફરી વાર બોલું. હાજી હાજી હજી સ્લો જાઉં છું. આરામથી શાંતિથી લખો. આત્માના ત્રણ પ્રકારના રૂપ દર્શાવ્યા છે. આત્મા તો એક જ છે, ત્રણ પ્રકારમાં એક છે સમયસાર, બીજો છે સમય, ત્રીજો છે સમયનો સાર. સમયસાર સમયસારના પહેલા કળશમાં બતાવ્યો. સમય નામનો પદાર્થ સમયસારની બીજી ગાથામાં બતાવ્યો 7 પોઈન્ટથી, અને સમયનો સાર સમયસારની 142-144 ગાથામાં સમયનો સાર બતાવ્યો. અહીં જે સમયસાર છે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નોકર્મથી રહિત તે શ્રદ્ધાનું શ્રદ્ધેય છે. અર્થાત પ્રતીતિ કરવા યોગ્ય છે, આલિંગન કરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. તે સર્વથા ઉપાદેય છે કારણ કે સમ્યક એકાંતનો વિષય છે. અહીં ધ્યેયને સર્વથા લાગશે, કથનચિત નહીં લાગે. પર્યાયોથી સર્વથા રહિત છે. અનંત ગુણો હોવા છતાં પણ ગુણોનું ગ્રહણ નથી. એટલે ગુણભેદ નથી. અવલંબન માટે ભૂતાર્થ છે. તેનું જ નામકરણ સમયસારની 49 ગાથામાં અવ્યક્ત કહ્યું. સમયસાર 49 ગાથામાં અવ્યક્ત કહ્યું.
બેન જરા ઇંગ્લિશ
પ્રવચન સાર 49 ગાથામાં.
થેન્ક યુ.
હા શ્યોર. 49 ગાથામાં અવ્યક્ત કહ્યું. પ્રવચન સાર 172 ગાથામાં અલિંગ ગ્રહણ કહ્યું. નિયમ સારજીમાં કારણ પરમાત્મા કહ્યું તથા તત્વાર સૂત્રમાં પરમ પારિણામિક ભાવ કહ્યું.
નિયમસારની કઈ ગાથામાં કારણ પરમાત્માનું આવે છે?
આખા નિયમસારમાં જ કારણ પરમાત્મા છે. નામ જ કારણ પરમાત્મા છે.
અચ્છા સરસ.
તથા આ ધ્રુવ સ્વભાવ સમયસારમાં જેને શુદ્ધાત્મા અને જ્ઞાયક ભાવ કયો, સમયસારમાં શુદ્ધાત્મા અને જ્ઞાયક ભાવ કયો છઠ્ઠી ગાથામાં અને 320 ગાથામાં સકળ નિરાવરણ કયો, અર્થાત પાંચ ભાવમાંથી ચાર ભાવના અભાવ સ્વરૂપ છે. ઉદય, ઉપશમ, ક્ષરક્ષમ અને ક્ષાયિક ચાર ભાવના અભાવ સ્વરૂપ એવો પરમ પારિણામિક ભાવ અપરિણામી ધ્યેય તત્વ મોક્ષનું કારણ છે. અને નિત્ય સામાન્ય અભેદ એક છે. નિત્ય સામાન્ય અભેદ અને એક છે. તેની શ્રદ્ધા થવાથી જ્ઞેય પ્રગટ થાય છે.
બહુ સરસ.
હવે જ્ઞેયના આપણે પ્રકાર જોઈએ છે. આ ધ્યેયની વાત થઈ. આ પૂજ્ય ગુરુદેવ શ્રી 45 વર્ષ ધ્યેયના જ ગીત ગાયા છે અને એ ધ્યેય એટલે હું પોતે છું અને એના સ્વરૂપને ગ્રહણ કરવાથી કેવી રીતે જ્ઞેય પ્રગટ થાય છે. તો હવે આપણે આ જ્ઞેય પ્રજ્ઞા તત્વમાં જ્ઞેયો વિશે જાણશું. એ જ આત્માને હવે જ્ઞેય વિશે આપ લોકો લખી શકશો કે જે જ્ઞેયો છે તે બે પ્રકારના. પહેલો પ્રકાર છે સમય નામનો પદાર્થ, જે અનાદિ અનંત જ્ઞેય છે. સમય નામનો પદાર્થ અનાદિ અનંત જ્ઞેય છે, જેને સામાન્ય પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય છે. જે સામાન્ય પ્રમાણનો વિષય છે, અર્થાત બંધ મોક્ષનું કારણ નથી. આ સમય નામનો પદાર્થ બંધ મોક્ષનું કારણ થતો નથી, તેમાં હે ઉપાદેય નથી, તે ઉપયોગો લક્ષણથી લક્ષિત થાય છે. અને આ સામાન્ય પ્રમાણમાંથી બે પ્રકારના વિશેષ પ્રમાણ પ્રગટ થાય છે. જેનું નામ છે સ્વસમય અને પરસમય. તેમાંથી જે સ્વસમય છે તે નવું જ્ઞેય પ્રગટ થાય છે. સ્વસમય નવું જ્ઞેય પ્રગટ થાય છે તે જ્યારે ધ્યેયનો વિષય શ્રદ્ધામાં આવે છે, જ્ઞેયનો વિષય યથાર્થ જ્ઞાનમાં આવે છે. અર્થાત તો ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, જેવો આત્માનો સ્વભાવ છે, દ્રવ્ય ગુણ પર્યાય વાળો ધ્રુવ સ્વભાવ કેવો છે, સમય નામનો પદાર્થ કેવો છે, એ સમયસાર, પ્રવચનસાર આદિ અભ્યાસ કર્યા પછી અનુમાન જ્ઞાનમાં પહેલા એકદમ સ્ફટિક મણીની જેમ જ્યારે આત્મા જણાય છે ત્યારે આ વિશિષ્ટ જ્ઞેય જે બીજા પ્રકારનું છે તે સાદી અનંત જ્ઞેય છે, નવું પ્રગટ થાય છે. અને તેનું જ નામ સમયનો સાર અથવા તો સ્વસમય છે. આ પણ પ્રમાણ છે કારણ કે અહીં પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત છે, આ પણ પ્રમાણ છે જેમાં દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વે દ્રવ્ય યથાર્થ જ્ઞાનમાં ગ્રહણ થાય છે. આ નિર્વિકલ્પ પ્રમાણ, આ નિર્વિકલ્પ પ્રમાણ આત્માનુભૂતિને સમયે ધ્યેયપૂર્વકને પ્રગટ થાય છે. ધ્યેયપૂર્વકને પ્રગટ થાય છે જેમ પહેલા કહ્યું હતું કે ધ્યેય શુદ્ધાત્મા અપરિણામી છે, તેમ આ બંને જ્ઞેયો પરિણામી છે. સમય પણ પરિણામી છે અને સમયનો સાર સ્વસમય પણ પરિણામી છે. નવું જ્ઞેય જે પ્રગટ થાય છે તે મોક્ષનું કારણ બને છે, કારણ કે એક અપેક્ષાએ તે સંવર નિર્જરા અને મોક્ષ તત્વમાં જાય છે. શુદ્ધોપયોગ પરિણિત દ્રવ્યને સમયનો સાર કહો કે ચારિત્ર પ્રગટ થયું કહો તો એ જ્ઞેય છે. આ રીતે ધ્યેય સ્વરૂપ આત્મા અપરિણામી, તેને જ જ્ઞાનની પર્યાયમાં જ્યારે જાણવામાં આવે છે ત્યારે તે ધ્યેયનું નામ જ્ઞેય થાય છે. અને ધ્યેય અને જ્ઞેય એક સમયે જ્યારે જ્ઞાન અને શ્રદ્ધામાં ગ્રહણ થાય છે ત્યારે વિશેષ જ્ઞેય, વિશેષ નિર્વિકલ્પ પ્રમાણ જે ધ્યેયપૂર્વક જ્ઞેય છે, શુદ્ધોપયોગ પરિણત આત્મા ત્યારે પ્રગટ થાય છે જેને મોક્ષમાર્ગ કહેવાય, શુદ્ધોપયોગ કહેવાય, આત્માની અનુભૂતિ કહેવાય વગેરે અનેક પ્રકારના નામોથી આચાર્ય દેવે એમને જણાવ્યું છે. તેથી આ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં અનાદિથી આપણી પાસે જ્ઞેય છે એને ધ્યેય બનાવવો.
જો તમને બની શકે એવું હોય ને તો જે તમે આજે નોટ્સ અમને ડિક્ટેટ કરવાની ટ્રાય કરો છો ને એ જો તમે ઈમેલથી મોકલાવી શકો ને તો ઈટ બી વેરી યુઝફુલ. તમે અમારી વેબસાઇટ પર મૂકી દેશું.
I'll try to do that. પણ મને બહુ સ્લો બોલવાનું કીધું તું એટલે હું બહુ સ્લો બોલું છું.
અચ્છા, પણ જે ભી અમે જે
થોડું ફાસ્ટ કરું
ના
થોડું નહીં, મારે ખાલી આ બે જ્ઞેય અને ધ્યેય વિશે જ, કારણ કે એક બેને કહ્યું કે તમે સ્લો બોલો બીજી વાર બોલો. હવે થોડું ફાસ્ટ લો ભાઈ.
ના ના ના
એવું નથી કહેતો હું, મને કે તમે જે ભી નોટ તમે તૈયાર કરી હોય ને એ જો નોટ તમે.
મેં તો હું ભાઈ નોટ્સ કોઈ તૈયાર કરતી જ નથી. નોટ તૈયાર કરતી નથી, જયારે આવી રીતે બોલું ત્યારે જે મારા જ્ઞાનમાં હોય એ બધા લોકો લખી લે છે. છતાં પણ આ કઈ હશે તો હું તમને આઈલ ટ્રાય ટુ ડુ ધેટ. હા, એટલે કોઈને કઈ ખાસ પ્રશ્ન હોય તો આ તો ખાસ મેં જ્ઞેય અને ધ્યેય વિશે જ્યાં સુધી સ્પષ્ટતા નથી થતી, કારણ કે ધ્યેય સમ્યક દર્શનનો વિષય છે અને જ્ઞેય છે સમ્યક જ્ઞાનનો વિષય છે, સ્પષ્ટતા નથી થતી એટલે ઘણા વર્ષોથી ઘણી મહેનત તો કરે છે બધા, છતાં પણ અંદરમાં વિતરાકતા અને શાંતિની પ્રાપ્તિ નથી થતી. ક્યાં ક્યાં આવી સૂક્ષ્મ ભૂલો આપણી રહી જાય છે.
આમ વાસંતીબેન
જી,
એક ક્વેશ્ચન છે કે આપે આગળ કીધું કે એવું હે નથી, ઉપાધિ નથી, એ પછી નેક્સ્ટ લાઈનમાં આપે એમ કીધું કે એ લક્ષ્ય કરવા યોગ્ય છે.
કે લક્ષ્ય કરવા યોગ્ય ધ્યેય છે, પહેલા નંબરનું જે ધ્યેય છે એ લક્ષ્ય કરવા યોગ્ય છે, અને હે ઉપાદેય નથી એ બીજો સમય છે. સમય નામનો પદાર્થ હે ઉપાદેય નથી થતો, કારણ કે બંધ મોક્ષનું કારણ નથી, એ ખાલી જ્ઞેય છે, માત્ર જાણવા યોગ્ય છે. એને ગ્રહણ બી નથી કરવાનો, એને છોડવાનો બી નથી, કારણ કે અનાદિની એક વસ્તુ આપણી પાસે પ્રાપ્ત છે. જ્યારે પ્રગટ કરવાનું છે એ નવું જ્ઞેય જે સ્વસમય
છે.
હાજી, સમય નામના પદાર્થમાં ઉપયોગ લક્ષણ લેવું પડે ભાઈ, કારણ કે ઉત્પાદ વે ધ્રુવયુક્ત છે. જે ધ્યેય છે એમાં ઉપયોગો લક્ષણ અભેદ છે, એટલે એમાં ભેદ નથી લેવાનો. ધ્યેયમાં ધ્યેય તો માત્ર ધ્યેય છે અપરિણામી, પરંતુ જે સમય નામનો પદાર્થ છે એ ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત છે, એટલે એમાં ઉપયોગો લક્ષણ લેવું પડે. કારણ કે છઠ્ઠા બોલમાં એને સ્વપર પ્રકાશકનો બોલ લીધો, પાંચમા બોલમાં સ્વપર પ્રકાશક ક્યારે લેવાય? જો ઉપયોગો લક્ષણ હોય તો સ્વપર પ્રકાશક લક્ષણ લેવાય. જે ધ્યેયમાં સ્વપર પ્રકાશક લક્ષણ નથી, પરંતુ ધ્યેયમાં સ્વપર પ્રકાશક ની શક્તિ છે.
હા બેન, હજુ રિક્વેસ્ટ આવી છે કે તમે હજુ સ્લો થાઓ પ્લીઝ.
અચ્છા, હજી સ્લો થાઓ. ઓકે,
કારણ કે થોડુંક
સમય નામના પદાર્થમાં, હું ફરીવાર બોલું છું, સમય નામના પદાર્થમાં જે તત્વાર સૂત્રમાં જીવનું લક્ષણ ઉપયોગો લક્ષણ કહ્યું, એ ઉપયોગ છે, એ સામાન્ય ઉપયોગ છે. સામાન્ય ઉપયોગમાં સ્વ પરને પ્રકાશવાની શક્તિ છે, પરંતુ એ ઉપયોગ જ્યારે વિશેષ થાય છે ત્યારે એ સ્વસમય અથવા તો પરસમય થાય છે. તેથી સમય નામનો પદાર્થ બંધ મોક્ષનું કારણ નથી થતો, કારણ કે અનાદિની વ્યવસ્થા છે અને અનાદિ અનંત જ્ઞેય સ્વરૂપ છે. બરાબર છે? અને નવું જે જ્ઞેય પ્રગટ થાય છે તે સમયનો સાર, આત્માનુભૂતિ અને સ્વસમય છે. બધું જ આપણા શાસ્ત્રોમાં આપેલું છે, રેફરન્સમાં આપ્યા છે બધા. અલિંગ ગ્રહણની ગાથાઓ, અવ્યક્તના બોલ, 320 ગાથા, છઠ્ઠી ગાથા, એનો આ સાર છે. જ્યાં સુધી સમય સાર શું છે, સમય નામનો પદાર્થ શું છે અને સમયનો સાર શું છે, આ ત્રણનું ડિફરન્શિએશન એકદમ ક્લિયર ન હોય ત્યાં સુધી જ્ઞાન અને શ્રદ્ધાના વિષયમાં ખૂબ જ કન્ફ્યુઝન થાય છે. કારણ કે જ્યારે શ્રદ્ધાનો વિષય ગ્રહણ કરે છે તો શ્રદ્ધા ગ્રહણ કરે છે તે જ સમયે જ્ઞાનને, તે જ વિષય જેને શુદ્ધ નહીં કહેવાય, જ્ઞાનની અપેક્ષાએ ધ્રુવ સ્વભાવને શુદ્ધ નહીંનો વિષય કહેવાય, શ્રદ્ધાની અપેક્ષાએ ધ્રુવ સ્વભાવને દ્રષ્ટિનો વિષય કહેવાય. જ્યારે બંનેમાં અવિનાભાવ હોય, અર્થાત એક જ સમયે બંને થાય છે, ત્યારે જ્ઞાનમાં ધ્યેય સ્વરૂપાત્મા જ્ઞેય બને છે અને તે જ સમયે અનુભૂતિ પ્રગટ થાય છે. એને નિર્વિકલ્પ અનુભૂતિ અથવા તો નિર્વિકલ્પ પ્રમાણ કહેવાય છે. ત્યાર પછી જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી અને અનાદિના કુસંસ્કાર હોવાથી જ્ઞાન પાછું જ્ઞાયકનું અવલંબન છોડી અને વિકલ્પમાં આવે છે, પરંતુ શ્રદ્ધામાં શ્રદ્ધેય અનંતકાળ સુધી એવો ને એવું રહે છે. તેથી સમ્યક દર્શન સવિકલ્પ દશામાં પણ યથાર્થ રહે છે, વમી જતું નથી. અને જ્યાં સુધી જ્ઞાનની પર્યાય પર પ્રકાશનમાં હોય, શાસ્ત્ર બી લખતી હોય, બીજું કોઈ બી શુભ કામ કરતી હોય અથવા અશુભ ઉપયોગ બી હોય, પરંતુ જ્યાં સુધી આ જ્ઞાનની પર્યાય બધાને છોડીને ફરીવાર શ્રદ્ધાની સાથે જશે અને શુદ્ધ નયનો વિષય એટલે કે શ્રદ્ધાના વિષયને ફરીવાર જ્ઞાન ગ્રહણ કરશે, ત્યારે સવિકલ્પમાંથી પાછી નિર્વિકલ્પ દશા પ્રગટ થશે. આ રીતે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અથવા તો શપક શ્રેણી ન માંડે ત્યાં સુધી જ્ઞાનીઓને સવિકલ્પ નિર્વિકલ્પ એ રીતે અનુક્રમે ચાલ્યા કરે છે. પરંતુ શ્રદ્ધાનો શ્રદ્ધેય સમયસાર ઊંઘમાં હોય, વિગ્રહગતિમાં હોય, ગર્ભની અવસ્થામાં હોય કે સ્વર્ગમાં હોય, ક્યાંય પણ હોય, સમ્યક દર્શન લઈને હંમેશા સાથે જાય છે અને જ્ઞાનનું જ્ઞેય પલટાયા કરે છે. એટલે નિર્વિકલ્પ દશા માટે એક વખત શ્રદ્ધાએ કામ કરી લીધું પછી મુખ્યતાથી એ જ્ઞાનનું કામ છે. એટલે જ વૈરાગ્ય પ્રધાનમાં કહેવાય છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વ્યાવૃત્તા, કષાયોથી વ્યાવૃત્તા, એ એટલા જ માટે કે જ્ઞાન થોડું ફ્રી થાય અને ફરીવાર શ્રદ્ધાની સાથે જોઈન્ટ થાય તો ફરીવાર નિર્વિકલ્પ અનુભૂતિને પ્રગટ કરે, જેને ગુરુદેવશ્રીએ 320 ગાથાના પ્રવચનમાં ધ્યેયપૂર્વક જ્ઞેય કહ્યું છે. ધ્યેયપૂર્વક જ જ્ઞેય પ્રગટ થાય, બાકી જે બધા જ્ઞેય છે એ બધા પરસમય છે. આ રીતે અપરિણામીને ગ્રહણ કરતા પરિણામી આત્મા પ્રગટ થાય છે. અપરિણામી અનાદિ અનંત છે, પરિણામીમાં સમય નામનો પદાર્થ બી અનાદિ અનંત છે, પરંતુ સ્વસમય છે એ નવો પરિણામી પ્રગટ થાય છે, જે પોતે જ મોક્ષ તત્વ છે અને મોક્ષને લાવે છે. હવે કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકો છો.
બહુ સરસ સમજાયું.
એટલે તમે
આગળ વધી
બધું એક જ સમયનું પરિણામનમાં આવી રીતે જ્ઞાન ને શ્રદ્ધા પોતાનો નિર્ણય કરે છે.
જ્ઞાન નિર્ણય કરે છે પરંતુ પરિણમતું નથી. જ્ઞાન નિર્ણય તો કરે છે પરંતુ પર લક્ષ જ્યાં સુધી છોડતું નથી ત્યાં સુધી શ્રદ્ધા એને પોતાની સાથે સંબંધ બતાવતી નથી. શ્રદ્ધાને 100% જોઈએ એટલે જ્ઞાન 100% જ્યારે બધાને છોડીને એક જ્ઞાયક પાસે આવે છે ત્યારે શ્રદ્ધા અને જ્ઞાનનું મિલન થતાં ચારિત્ર પ્રગટ થાય છે જેને આત્માનુભૂતિ કહેવાય છે. આગળ વધીએ હવે.
હા હા બહુ સરસ.
હવે પૂછ્યો કઈ બી ના સમજાય. મારે એક બીજો એક પોઈન્ટ કહેવો હતો કે જ્ઞેય તત્વ એટલે શું. આપણે જ્ઞેય જોયું. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞેય જાણવા યોગ્ય વસ્તુ પ્રમેય અને પ્રજ્ઞાપનમાં જ્ઞાપન એટલે જણાવનાર. જ્ઞેય છે તે જ્ઞાયક ભાવ છે અને જ્ઞાન છે તે સમ્યક જ્ઞાનની પર્યાય છે. ભાવશ્રુત જ્ઞાનની પર્યાય કયો, સમ્યક જ્ઞાનની પર્યાય કયો, કેવળ જ્ઞાનની પર્યાય કયો. તે જ્ઞાપક એટલે જણાવે છે. તો કોને જણાવે છે કે જ્ઞેયને જણાવે છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ ઉઠે છે કે જ્ઞેય પ્રજ્ઞાપનની બદલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન કેમ લખ્યું હશે. તો એ વિચારીએ કે જ્ઞેય પ્રજ્ઞાપન કહેતા બે જાતના જ્ઞેય આપણને દેખાય છે. ખાસ કરીને અનાદિથી ઇન્દ્રિયોના વિષયોની સાથે પરિચય હોવાથી બહારના જ્ઞેય 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એ જ આપણને જ્ઞેય લાગે છે. અહીં તત્વ કહેતા તત્વ જીવની પર્યાયમાં પ્રગટ થાય છે. નવે નવ તત્વ છે એ આત્માની પર્યાયમાં પ્રગટ થાય છે. અર્થાત જ્ઞેય તત્વ એટલે જે જ્ઞેય આત્માની પર્યાયમાં પ્રગટ થાય છે. અર્થાત તો જ્ઞેય સંબંધીનું જ્ઞાન, ગુરુદેવ શ્રી એમ કહે છે જ્ઞેય સંબંધીનું જ્ઞાન અર્થાત જે જ્ઞેયાકર જ્ઞાન છે એ જ્ઞેય તત્વ છે. એટલે જ્ઞેય અને જ્ઞેય તત્વ એ બંનેમાં ફરક છે. કારણ કે જ્ઞેયને ગ્રહણ તો કરી શકતો જ નથી કારણ કે એનો તો ચતુષ્ટય પર ચતુષ્ટય સ્વચતુષ્ટયથી જુદો છે. પરંતુ પોતાની જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય જણાય છે તે તત્વ રૂપે થઈ જાય છે અને તત્વ છે તેની સાથે જ્ઞાન સંલગ્ન થાય છે, એની સાથે જોઈન્ટ થઈ શકે છે. તેથી જ્ઞેય તત્વ એ જીવની વસ્તુ છે અને જ્ઞેયો છે એ જે પર જ્ઞેયો છે એ બધા અજીવમાં જાય છે. આ રીતે જ્ઞેય તત્વ કહેતા નવ તત્વની અંદરમાં જ્ઞેય તત્વ છે એ જીવ તત્વમાં આવે છે. કારણ કે જીવ જાણનાર છે, જીવ જ્ઞાયક બી છે પોતે અને જીવ જ્ઞાયકને જાણનાર એવું જ્ઞાનમય પણ છે. એટલે છઠ્ઠી ગાથામાં જ્ઞાયકના બે ભાવ બતાવ્યા હતા. પહેલા પેરેમાં છઠ્ઠી ગાથામાં ધ્યેય સ્વરૂપ જ્ઞાયક બતાવે છે અને બીજા પેરેગ્રાફમાં દાહ્યના આકારે થતો એમાં એ જ ધ્યેય કેવી રીતે જ્ઞેય બને છે અને ત્યાં કેવી રીતે આત્માની અનુભૂતિ થાય છે તે બતાવ્યું. એટલે તત્વ શબ્દ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં જ્યાં તત્વ શબ્દ લાગે આશ્રવ છે તો મોહ રાગ દ્વેષના પરિણામ આશ્રવ છે. પણ આશ્રવ તત્વ છે એ મોહ રાગ દ્વેષના પરિણામને જાણનાર જે જીવ છે એ આશ્રવ તત્વ છે. આ રીતે થોડું તત્વ શબ્દ એટલે તેનો ભાવ ને ભાવ એટલે પોતાની વસ્તુ છે તો એ અંદર પ્રમાણમાં આવી જાય છે. જે જ્ઞેયાકાર જ્ઞાન છે તે જ્ઞેય તત્વ હોવાથી તે મારી પોતાની વસ્તુ છે અને મારે તેને ગ્રહણ કરી અને તેનો ઉપયોગ સ્વ સમય પ્રગટ કરવા માટે કરવો જોઈએ. કોઈને કઈ પ્રશ્ન
મારે પ્રશ્ન છે. હું અરુણા. એટલે જ્ઞેય તત્વ એટલે મારી વર્તમાન જ્ઞાનની પર્યાય થાય ને?
પર્યાયમાં જ્ઞેય જણાય છે તે ખાલી પર્યાય નહીં. પર્યાય તો જ્ઞાન છે. પર્યાયનું નામ તો જ્ઞપ્તિ છે, જે નિરપેક્ષ છે, સત અહેતુ જ્ઞપ્તિ છે. એનું નામ જ્ઞેય તત્વ નથી. પરંતુ તમારી જ જ્ઞપ્તિ એટલે તમારી જે જ્ઞાનની પર્યાય છે એમાં તમારું ત્રિકાળી ધ્રુવ આત્મા જણાય તો એ જ્ઞેય તત્વ સાચું. એટલે જેને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞેયાકાર એટલે જે જ્ઞેય છે એનો આકાર બને છે જ્ઞાનમાં. કારણ કે જ્ઞેય તો જ્ઞાનમાં આવી શકતું જ નથી. પર જ્ઞેય તો ક્યારેય આવતા નથી. પરંતુ સ્વજ્ઞેય જે ધ્રુવ સ્વભાવ અવ્યક્ત છે એ પણ જ્ઞાનમાં આવતો નથી. જ્ઞાનની પર્યાય પોતાના ષટકારકથી એ અવ્યક્ત ધ્રુવ સ્વભાવને પોતે જાણી લે છે તો એને જ્ઞેય તત્વ કહેવાય છે અને એ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે.
બરાબર, થેન્ક યુ.
બહુ સરસ.
વાસંતીબેન,
હજી કોઈને પ્રશ્ન હોય તો પૂછો.
હા, હેલો, સંભળાય છે?
હા જી, બોલો.
હા,
તમે જે હમણાં આશ્રવ કે આશ્રવે દુઃખ આકુરતા અને આશ્રવ તત્વ, તો આશ્રવ તત્વને જે જ્ઞાન જે જાણે છે એમાં આપણે
એક મિનિટ, આશ્રવ તત્વને ના જાણે, આશ્રવને જાણે. આશ્રવને જાણે તે જ્ઞાનનું નામ આશ્રવ તત્વ.
ઓકે ઓકે.
આશ્રવને કેવી રીતે જાણે? આશ્રવ તો છે જ મોહ રાગ દ્વેષના પરિણામ.
બરાબર.
હવે આશ્રવને જાણનારું જ્ઞાન, એટલે આશ્રવ તો દૂર છે, આશ્રવ રાગ વિકાર આત્મામાં નથી આવતો, પરંતુ આશ્રવનું જ્ઞાન અર્થાત કે આશ્રવ દુઃખકારી ઘનેરે બુદ્ધિવંત તિન્હે નિર્વેરે, મતલબ આ આશ્રવ છે એ મને દુઃખકારક છે, મારે એને છોડવાના છે, એવું જાણો તો એ આશ્રવ તત્વ છે. અને જે આશ્રવ તત્વ છે એ જીવની પર્યાય છે. આશ્રવ તત્વને છોડવાનું નથી, આશ્રવને છોડવાના છે.
હેલો, હેલો, ભાવ આશ્રવ એટલે શું?
ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવ એટલે કર્મ, દ્રવ્ય કર્મ એટલે જે આઠ કર્મમાં મુખ્ય અપેક્ષાએ જે મોહિની કર્મના પરમાણુનો ઉદય છે ને એને દ્રવ્ય આશ્રવ કહેવાય. વિષયાંતર છે થોડું, પણ બધા ધ્યાનથી શ્રોતાઓ જરા સાવધાની છે સાંભળજો. દ્રવ્ય આશ્રવમાં જે કર્મના પરમાણુઓ પૂર્વમાં બંધાયેલા કર્મ જે સત્તામાં પડેલા હતા તે એની સ્થિતિ પૂરી થતા તેનો ઉદય આવે છે. એનો ઉદય આવતા જ્ઞાનની પર્યાય કોઈ પણ જીવની, અજ્ઞાનીની મિથ્યા દ્રષ્ટિ હોય કોઈ પણ જીવની, જે જ્ઞાનની પર્યાય છે એ પારદર્શક સ્વપર પ્રકાશક છે. તો તેની અંદરમાં એ ખરેખર પરમાર્થી ઉદય જણાય છે. એ ઉદય જ્યારે જણાય છે ત્યારે જો એને જાણનાર રહે તો એ આશ્રવ તત્વ છે, અને એ જાણનાર ન રહેતા આ મોહ રાગ દ્વેષના પરિણામ તો મારા છે એમ જ્ઞાયકનું એકત્વ ન કરતા જણાતા એવા મોહ રાગ દ્વેષના પરિણામમાં જો એકત્વ કરે તો તે સમયે એને ભાવકર્મ કહેવામાં આવે છે. ભાવકર્મ એટલે શું? કર્મનો ભાવ. એક મિનિટ, કર્મનો ભાવ એટલે જ્ઞાયક ભાવ નથી, એ ભાવ કર્મ આત્માનો ભાવ નથી, કારણ કે આત્મા વિકાર કરી શકતો જ નથી ત્રણ કાળમાં, પરંતુ તેને અજ્ઞાન અવસ્થામાં કર્મના ઉદયને જોઈને આ ઉદય મારો છે એમ એને અજ્ઞાન નવું ઉત્પન્ન કર્યું તો એનું નામ આચાર્યએ ભાવ કર્મ રાખ્યું. અને ભાવ કર્મ અને દ્રવ્ય કર્મનો અજ્ઞાની જીવોને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે, પરંતુ જ્યારે આ ભાવ કર્મ કર્મનો ભાવ છે તો મારો ભાવ શું છે એવો જો પ્રશ્ન ઉઠે તો એને એમ થાય કે હું તો જાણનારો છું, તો હું આ કર્મનો ભાવ એટલે રાગ દ્વેષ મોહના પરિણામોનો જે કર્મમાં ઉદય છે તેને હું જાણનારો છું એમ સમજે તો ત્યાં રાગ અને જ્ઞાન ભિન્ન થતા તેને જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો એ સંબંધ તૂટી જાય છે, અને પોતે જ્ઞાયક સાથે કર્તા કર્મ સંબંધ કરે છે અને તેથી ભાવ આશ્રવ ઉત્પન્ન થતો નથી. આ આખી પ્રોસેસ સમયસાર ગાથા 87 મયુર અને દર્પણના ઉદાહરણમાં આપી છે. આપ જ્યારે એનો સ્વાધ્યાય કરશો તો આપને બહુ જ આનંદ આવશે કે ખરેખર ભાવ કર્મ જીવના ગણે છે ત્યાં સુધી જીવ અજ્ઞાની રહે છે, અને તેને કર્મનો ભાવ ગણે છે તો એ જીવને મોહરાગ દ્વેષ ઉત્પન્ન થતા હોવા છતાં પણ એનું સ્વામિત્વ છૂટી જાય છે અને એનું નામ જ્ઞાની થઈ જાય છે. એટલે અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાની એક કળા છે.
થેન્ક યુ વેરી મચ જય જીનેન્દ્ર, થેન્ક યુ. બહુ સરસ થયું,
બહુ જ સરસ થયું. એકાદ ક્વેશ્ચન જો કોઈને હોય તો આપણે લઈએ, પણ એકાદ
ક્વેશ્ચન,
ઇફ યુ ડોન્ટ માઇન્ડ, સમય થવા આવ્યો છે વાસંતીબેન, તો એકાદ ક્વેશ્ચન. Can you take, please?
મને વાંધો નથી, આપ સમય પ્રશ્ન કોઈ ભી પૂછી શકો છો.
હા, કોઈને ક્વેશ્ચન
પૂછો.
હા, બોલો. પ્રશ્ન
છે કે તમે વાત કરી એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે જે કથનચિત અભાવ છે, તો એ વિશે થોડું વધારે કહેશો કે સર્વથા અભાવ નથી?
હા, જો અત્યંત અભાવ, ચાર પ્રકારના અભાવ છે ને, એમાં અત્યંત અભાવ અને અન્યોન્ય અભાવ એ સર્વથા અભાવ છે. એટલે કે બિલકુલ કઈ ન કરી શકે, સર્વથા અભાવ. કારણ કે સર્વથા અભાવમાં ક્ષેત્રની ભિન્નતા હોય છે, બંનેના ક્ષેત્ર જુદા જુદા હોય છે. જ્યારે અનંત ગુણો છે તેનું ક્ષેત્ર એક જ છે, દ્રવ્ય એક છે, ક્ષેત્ર એક છે અને કાળ એક છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ એક છે, પરંતુ ભાવ જુદા જુદા છે. દર્શનનું કામ જુદું, શ્રદ્ધાનું કામ જુદું ને જ્ઞાનનું કામ જુદું. તેથી ભાવે ભિન્નતા હોવાથી એને કથનચિત ભિન્નતા કહેવાય છે. અને કથનચિત ભિન્નતાને અતદભાવ કીધો. એટલે ચાર ભાવ જુદા છે એ આગમના છે, અને અતદભાવ અધ્યાત્મનો. આ પ્રવચન સારમાં અનેક જગ્યાએ અતદભાવ આવશે. તો અતદભાવ એટલે કે સર્વથા ભિન્નતા નથી, એકબીજાનું કરતા નથી, છતાં કથનચિત 47 શક્તિના વ્યાખ્યાનમાં આવે છે કે એક ગુણનું અનંત ગુણમાં રૂપ છે, અને એક ગુણ બીજા ગુણને નિમિત્ત બને છે, પોતે ઉપાદાન છે અને બીજો ગુણેમાં નિમિત્ત બને છે. તો એને કથનચિત કહેવાય. એટલે કોઈ અપેક્ષાએ ગુણોને જુદા જુદા ગણો કે એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી કરી શકતો, પરંતુ સર્વથા એક જીવ બીજા જીવનું કાર્ય નથી કરી શકતો એવું એમાં નથી. એટલે સર્વથા અભાવ, અત્યંત અભાવ, અન્યોન્ય અભાવ જેમાં પ્રદેશ ભિન્નતા છે, અને અતદભાવ અથવા કથનચિત અભાવ તે એક જ પ્રદેશની જુદી જુદી વિશેષતાઓ વચ્ચે હોય છે, તેને અતદભાવ અથવા તો કથનચિત કહેવાય છે.
થેન્ક યુ. હા, બહુ જ સરસ. આપણો સોરી ટાઈમ થવા આવ્યો છે. વાસંતી પણ બધા પહેલા એક એનાઉન્સમેન્ટ કે આ આપણે વાસંતીબેનનું આ લેક્ચર રેકોર્ડ કરેલું છે અને વેબસાઇટ ઉપર પાછું બધા, કેમ કે બહુ જ સૂક્ષ્મ હતું બધા પોઈન્ટ્સ ઘણા બધા, તો પાછું જેને સાંભળવું હોય તો વેબસાઇટ ઉપર જઈને સાંભળજો. અને વાસંતીબેન, એન્ડમાં તમે જે 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 છેલ્લી ગાથાઓ બોલો છો, તો એ ગાથા નંબર જરાક પ્લીઝ કહેશો તો કે અમે પણ ભેગા બોલી શકીએ. 271
બોલવી છે? ગાથા નથી બોલવી, હું તમને ખાલી એક પદ સંભળાવવા માંગુ છું.
ઓકે ઓકે, હા બસ. હા, તો
સરસ પદ સંભળાવવા માંગુ, કારણ કે મને થોડું પદ સંભળાવવાનું હોય ને ત્યાં સુધી મને જરા આનંદ નથી આવતો. જેમને રુચિ હોય જરૂર સાંભળજો.
જ્ઞાતા જ્ઞાન જ્ઞેય કા વિકલ્પ મિટ ગયા, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય કા વિકલ્પ મિટ ગયા, મેં જાન નહાર હું અહો આનંદ છા ગયા, શંકા નહીં અબ હોયગા, શંકા નહીં અબ હોયગા, કબ મોક્ષ મેરા રે, જ્ઞાન મેં જનાએ સહજ જ્ઞાયક મેરા રે, જ્ઞાન મેં જ્ઞાયક હો પ્રતિક્ષણ હી આ રહા, જ્ઞાન મેં જ્ઞાયક હો પ્રતિક્ષણ હી આ રહા, જ્ઞેયો કી રુચિ સે નહીં જ્ઞાયક દિખા રહા, સૌભાગ્ય હુઆ અનુભવ રૂપ જ્ઞાયક મેરા રે, જ્ઞાન મેં જનાએ સહજ જ્ઞાયક મેરા રે. અંતિમ છે. કરના નહીં કુછ જાનના ભી અબ નહીં રહા, કરના નહીં કુછ જાનના ભી અબ નહીં રહા, હોને યોગ્ય પરીણ મન તો સહજ હો રહા, જ્ઞાનાનંદમય અનંત ધ્રુવ રૂપ મેરા રે, જ્ઞાન મેં જનાએ સહજ જ્ઞાયક મેરા રે, જ્ઞાન મેં જનાએ સહજ
જ્ઞાયક મેરા રે. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર, બહુ જ સરસ. નેક્સ્ટ વીક આપણે વાસંતીબેન, આપણે બેનશ્રીની વ્યાખ્યાન માલા છે, તો તમને
6:30
હા હા ત્યારે
6 વાગે ને
કોઈ પણ, હા કોઈ પણ તમને કોન્ફરન્સમાં લેવા આવશે. અને
કોઈને ભી પ્રશ્ન પૂછવા હોય તો મારો ફોન નંબર આપી દેજો.
હા,
ફોન પર એ લોકોને આ આજના સ્વાધ્યાય વિશે કઈ પૂછવું હોય ને તો એ લોકો મને પૂછી લે.
ભલે ભલે તમે.
હા જી, હા જી. જય જીનેન્દ્ર.
હા હા, જય જીનેન્દ્ર બધા. અને આપણે હવે નેક્સ્ટ વીક વાસંતીબેનને બેનશ્રીની વ્યાખ્યાનમાલામાં સાંભળશું. ત્યાર પછી રાજુભાઈ નેક્સ્ટ વીક આવી જશે, અને નેક્સ્ટ વીક પંડિતજી પણ આવી જશે, અને ત્યાર પછીના વીકે પાછા વાસંતીબેન આપણને પ્રવચન સારનો સ્વાધ્યાય કરાવશે.
બેનનો ફોન નંબર બોલો.
હા, ઓ ભર્યો, એક સેકન્ડ હું લઈ આવું એનો નંબર.